नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासम् ततो जयामुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नष्ट किम्। श्री गुरुवे गौरचन्द्राय श्रीराधिकाये तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद। श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 कथा रस पिपासु वैष्णव श्रोताओनो हरे कृष्ण धाम मा हार्दिक स्वागत छे। अने कोटी कोटी धन्यवाद कि तापड़ी बधानी मती भगवान श्री कृष्ण नी लीला कथाओं मा लागी छे सांभळवामा। कोई व्यक्ति भक्ति मा केटला अग्रसर छे हायर छे એનું પ્રમાણ છે કૃષ્ણ કથામાં એને ઇન્ટરેસ્ટ રુચિ। કોઈ વ્યક્તિ પ્રકૃતિના ત્રણેય ગુણોને પાર પોતાના ચિત્તને લઈ ગયો છે તો એનું પ્રમાણ છે કે એને કૃષ્ણ કથામાં રસ રુચિ આવશે, એને એ છોડશે નહીં। આ પ્રમાણ છે, એટલા માટે તમે બધા વંદનને પાત્ર છો। ક્યાં ઘોર કલિકાલમાં એ તે માયાના દુષ્ટર प्रभाव छता भगवान श्री कृष्णनी पावन पवित्र लीला कथाओने श्रवण करवा माटे पधार्या छो। श्रीमद भागवतम ना आठमा स्कंदमा श्री सुखदेव जी महाराज मन्वंतर नु वर्णन करे छे। श्रीमद भागवत ना मुख्य 10 विषय छे, 10 सब्जेक्ट, अने एमा एक विषय छे मन्वंतर। मन्वंतर कोने कहेवाय? ब्रह्मा जी ना एक दिवस मां 14 मनु होय, अने एक मनु ने 71 चतुर्युगी सत्ता शासन मळे, अने ई 71 चतुर्युगी मनु महाराज राज्य करे, अने ई 71 चतुर्युगी ना समय ने मन्वंतर कहेवाय। એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર સંભવામી યુગે યુગે પ્રગટ થાય એને અવતાર કહેવાય, અને અવતારમાં પણ 6 પ્રકારના અવતાર આવે, જેમાં પુરુષાવતાર। પુરુષાવતાર એટલે કે કારણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ, અથવા ગુણાવતાર બ્રહ્મા વિષ્ણુ મહેશ, રજોગુણ તમોગુણ સત્વગુણ ને સ્વીકાર કરે, અથવા લીલા અવતાર કૃષ્ણ અવતાર રામ અવતાર લઈને લીલાઓ કરે, અથવા યુગ અવતાર કળિયુગ હોય કે ત્રેતા કે દ્વાપર, આ યુગ હોય અને યુગ ની અંદર જે પરમ ધર્મ હોય એને સ્થાપિત કરવા માટે ભગવાન અવતાર લે એને યુગાવતાર કહેવાય, અથવા સત્યાવેશ અવતાર 5મો, કે ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ નો પ્રચાર કરવો હોય, શાસ્ત્ર ની રચના કરવી હોય તો કોઈ જીવની અંદર પ્રવેશ શક્તિ પ્રદાન કરે, જેવી રીતે મહર્ષિ વેદવ્યાસ શક્તિવેશ અવતાર છે, પરશુરામજી ભગવાન નો શક્તિવેશ અવતાર, ક્ષત્રિયોને વિનાશ કરવાની એક્સ્ટ્રા શક્તિ ભગવાને પરશુરામજીને પ્રદાન કરી, રામ અવતારમાં પાછી લઈ લીધી, તો એ પરશુરામજી છે, વ્યાસજી, આ બધા ભગવાન છે, પણ કયા અવતાર? શક્તિવેશ અવતાર। રામ, નરસિંહ, વામન આ કયા અવતાર? લીલા અવતાર। એવી રીતે ભગવાન વિષ્ણુ સુવે બ્રહ્માંડ નીકળે, એની અંદર બીજા વિષ્ણુ જે પરમાત્મા રૂપે બધાના હૃદયમાં રહે, શિરોદક્ષાય, આ કયા અવતાર? પુરુષા અવતાર। અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુણ અવતાર। એવી રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુ આદિ યુગ અવતાર। તો 5 થયા ને, કયા કયા તમે બતાવી શકશો જરા? અવતારનું અવતારના અલગ અલગ પ્રકારના અવતારો મેં કીધા, બધા ભગવાનના જ અવતાર, પણ એમાં અંતર છે। તો સૌથી પહેલા પુરુષા અવતાર, ઓકે, વિષ્ણુ આદિ। બીજું ગુણ અવતાર, સત્વગુણને સ્વીકાર કરે ભગવાન વિષ્ણુ, સૃષ્ટિનું પાલન કરે, રજોગુણને સ્વીકાર કરે બ્રહ્માનો અવતાર લઈને સૃષ્ટિનું સર્જન કરે, તમોગુણને સ્વીકાર કરીને શિવ ભગવાન બનીને સૃષ્ટિને વિધ્વંસ કરે મહેશના રૂપે, તો ગુણ અવતાર, ગુણ પ્રકૃતિના સત્વ રજ ગુણને સ્વીકાર કરે। ત્રીજું લીલા અવતાર, નરસિંહ વામન લીલા કરીને પૃથ્વી ઉપર પધારી। ચોથું યુગ અવતાર, યુગનો ધર્મ હોય, કળિયુગની અંદર પહેલા સતયુગનો ધર્મ, ધર્મ તો ધ્યાન કરવું, એમ કળિયુગનો યજ્ઞ છે સંકીર્તન કરવું, તો સ્પેશિયલ યુગ ધર્મને સ્થાપિત કરવા માટે ભગવાન અવતાર લે, જેમાંથી ચૈતન્ય મહાપ્રભુ આદિ અવતારો આવે। અને શક્તિવેશ અવતાર, શક્તિ પ્રદાન, સ્પેશિયલ ભક્તિનો પ્રચાર કરવા નારદજીને શક્તિ પ્રદાન કરી, નારદજી પણ ભગવાનનો શક્તિવેશ અવતાર છે। બ્રહ્મચર્યનું પાલનમાં સનકાદિક મુનિને, બ્રહ્માજીના 4 પુત્રોને શક્તિ પ્રદાન કરી, શક્તિવેશ અવતાર છે। પરશુરામજી, વ્યાસજી જેને શાસ્ત્રની શક્તિ આપી, આ બધા કયા અવતાર છે? શક્તિવેશ। તો હવે એક વિધિ, અને એ છે મન્વંતર અવતાર। મનુ મહારાજના 71 ચતુર્યુગી શાસન કાળને મન્વંતર કહેવાય, અને એ મનુ મહારાજનું રક્ષણ કરવા, પ્રોટેક્શન દેવા ભગવાન સ્પેશિયલ એક અવતાર લે જેને મન્વંતર અવતાર કહેવાય। અને એવા 14 મનુ બદલાય બ્રહ્માજીના એક દિવસમાં, તો ભગવાન 14 અવતાર લે। તો અવતાર હિ સંખ્યા, હરે સત્વ નિધિ બીજા ભાગવતની અંદર લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એક અક્ષય સરોવરમાંથી અનેક ઝરણા નીકળ્યા કરે, એમ ભગવાન શ્રી કૃષ્ણ અનંત અવતાર લે છે. અવતારોના સ્ત્રોત પણ કૃષ્ણ કોણ છે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ અવતાર નથી, જે રીતે વામન અવતાર થયો નરસિંહ, એમ કૃષ્ણ અવતાર કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એને કેશવ ધ્રિત નરહરિ રૂપ, કેશવ ધ્રિત વામન રૂપ. કેશવે કોનું રૂપ લીધું? નહીં, એ મૂળ ભગવાન છે. તો ગૌડી ધારાના વૈષ્ણવો ભાગવતના સાર સુધી પહોંચાડે છે માનવ સમાજને, ધર્મપ્રેમી વૈષ્ણવોને. તો શું વાત તમારી સામે કરી રહ્યો હતો કે મન્વંતર એક ભાગવતનો વિષય છે, સબ્જેક્ટ છે, અને મન્વંતર એટલે મનુના જીવનકાળ સત્તા સમયને મન્વંતર કહેવાય. અને એવી મન્વંતરમાં મનુ મહારાજની ને સૃષ્ટિની રક્ષા કરવા સ્પેશિયલ એક ભગવાનનો અવતાર થાય અને મન્વંતર અવતાર કહેવાય. અને 14 અવતાર અલગ અલગ પ્રકાર હરિ વિભુ આદિ નામે પ્રગટ થાય. અને એમના વિશે મહારાજ પરીક્ષિત પ્રહલાદ મહારાજનું ચરિત્ર સુખદેવજીના મુખેથી એમણે 7મા સ્કંદમાં શ્રવણ કર્યું. તત્પશ્ચાત મન્વંતર વિશે પૃચ્છા કરે છે, પ્રશ્ન કરે છે કે ભગવાન અલગ અલગ અવતારો તો લીધા, વામન નરસિંહ અવતાર લીધો, કથા તમે કરી. એની પહેલા ભગવાન ધ્રુવ મહારાજને પ્રગટ થયા, કપિલ ભગવાન અવતાર લીધો. આ બધી અવતારની ચર્ચા કરી, પણ મન્વંતરમાં મનુ મહારાજની રક્ષા કરવા મેં સાંભળ્યું છે કે ભગવાને અનેક અવતારો લીધા અને સુંદર સુંદર કર્મ કર્યા. ગીતામાં કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ, જે એને સમજે જાણે એ જન્મ મૃત્યુમાંથી છૂટી જાય. મહારાજ પરીક્ષિત ગંગાજીની પાવન દિવ્ય સભામાં બેઠેલા ઋષિ મુનિઓની વચ્ચે વ્યાસ નંદન શ્રી સુખદેવજીને પ્રશ્ન પૂછી રહ્યા છે મન્વંતર અવતાર વિશે. અને સુખદેવ ગોસ્વામી ભાવ અને પ્રેમ અને શ્રદ્ધાથી પૂછાયેલા પ્રશ્નનો બહુ સુંદર ઉત્તર આપે છે, જેમાં ભગવાનના અનેક મન્વંતર અવતારના ચરિત્રો આવે છે, જેમાં પ્રમુખ છે ગજેન્દ્ર મોક્ષ. અને ચક્ષુષ મન્વંતરમાં ભગવાને અજીત બનીને અવતાર લીધો સમુદ્ર મંથન સમયે. તામસ મન્વંતરમાં ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા ભગવાન હરિ રૂપે પ્રગટ થયા અને ગ્રહને માર્યા. તો આ બધી કથા વિસ્તારથી સુખદેવજી કહે છે. તો શુક્રવારના નિત્ય ચાલતા સત્સંગમાં વૈષ્ણવોની અનુમતિ અને પ્રસન્નતા માટે આપણે 8મા સ્કંદથી મન્વંતર અવતાર, જેમાં વિશેષ ગજેન્દ્ર મોક્ષ ઉદ્ધાર કથા છે, એને વ્યવસ્થિત લિંકથી વૈષ્ણવ ટીકા પ્રભુપાદજીના ભાવાર્થ અનુસાર નિત્ય શ્રવણ કરવાનો પ્રયાસ કરશું. તો આજથી એનો શુભારંભ છે. આવો જે કથાને નૈમિષારણ્યમાં સુધજી શૌનકાદિ ઋષિઓ વચ્ચે સંભળાવી રહ્યા છે, અને વ્યાસદેવજીએ કળિયુગના જીવોના દોષને લક્ષમાં લઈ અલ્પ ભાગ્ય અલ્પ બુદ્ધિ જેને લિપિબદ્ધ કર્યું છે, એવા એઝ ઇટ ઇઝ શ્લોકોને, યથાર્થ શ્લોકોને પરંપરાથી ઉચ્ચારણ કરીને કથામાં પ્રવેશ કરીએ. પ્રયાસ કરો મારી પાછળ બોલવાનો બધા વૈષ્ણવો. શ્રી રાજો ઉવાચ બાદરાયણ એતત્તે શ્રોતું ઇચ્છામહે વયમ્. હરિર્યથા ગજપતિમ ગ્રાહગ્રસ્ત મુમુચત તત્કથા સુમહત્પુણ્યમ ધન્યમ સ્વસ્તિ અયનમ શુભમ. યત્ર યત્રોત્તમ શ્લોકો ભગવાન ગીયતે હરિ. શ્રીરાજો ઉવાચ બાદરાયણ એતત્તે શ્રોતું ઇચ્છામહે વયમ્. હરિર્યથા ગજપતિ ગ્રાહગ્રસ્ત મુમુચત તથા સુમહત પુણ્યમ ધન્યમ સ્વસ્તિ અયનમ શુભમ યત્ર યત્ર ઉત્તમ શ્લોકો ભગવાન ગીયતે હરિ. આ શ્લોક નું ગુજરાતી અનુવાદ અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદજી દ્વારા. રાજા પરીક્ષિત બોલ્યા, હે પ્રભુ બાદરાયણી, જ્યારે ગજેન્દ્રની ઉપર મગરે આક્રમણ કર્યું ત્યારે હરિએ કેવી રીતે છોડાવ્યો તે તમે અમને સવિસ્તર પૂર્વક કહો, અમે સાંભળવા ઈચ્છીએ છીએ. જેમાં ઉત્તમ શ્લોક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું વર્ણન તથા ગુણગાન થયા હોય તેવી કોઈ પણ કથા કે સાહિત્ય ખરેખર બહુ મહાન છે, પવિત્ર છે, ભવ્ય છે, મહામંગલકારી છે અને શુભંકર શુભદાયક છે. શિલ પ્રભુપાદજી બે લાઈન લખે છે આ શ્લોકના ભાવાર્થમાં. કૃષ્ણનું કેવળ કથા વર્ણન કરવા થકી કૃષ્ણ ભાવનામૃત આંદોલન જગતભરમાં ફેલાઈ રહ્યું છે. શ્રી ચૈતન્ય ચરિતામૃત ગ્રંથ, જેમાં 400 પાનાનો એક ગ્રંથ એવા 17 ગ્રંથો, તેમજ શ્રીમદ ભગવદ્ ગીતા અને ભક્તિ રસામૃત સિંધુ સહિત અનેક પુસ્તકો અમે હરે કૃષ્ણ સંસ્થામાં પ્રસિદ્ધ કર્યા છે. શ્રીમદ ભાગવતમનું પણ અમે 60 ગ્રંથોમાં પ્રકાશન કરવાના છીએ. આ પુસ્તકોના આધારે કોઈ વક્તા જ્યાં જ્યાં પ્રવચન કરશે અને શ્રોતાજનો તેને સાંભળશે ત્યાં ત્યાં આની શુભ અને કલ્યાણકારી અસર થશે. માટે કૃષ્ણ ભાવનામૃત સંઘના સભ્યોએ, ખાસ તો સંન્યાસીઓએ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવામાં ખૂબ જ કાળજી રાખવી ઘટે, કારણ કે કૃષ્ણ ભાવનામૃતના પ્રચારથી સંપૂર્ણ વાતાવરણમાં મંગલમય પ્રેરણા ઉત્પન્ન થશે. તો ભગવાન શ્રી કૃષ્ણની કથા વિશે મહારાજ પરીક્ષિત પ્રેમથી પ્રશ્ન પૂછી રહ્યા છે. મહારાજ પરીક્ષિતનું ચિત્ત મન પૂર્ણ રીતે કૃષ્ણ કથામાં નિવેશિત છે. કૃષ્ણ ભગવાન ગીતામાં જે વૈષ્ણવો આગળ માંગ કરે છે, ડિમાન્ડ કરે છે કે મય્યેવ મન આધસ્વ, તારું મન જે છે મારામાં અધિષ્ઠાન કર, મન મના ભવ, મહારાજ પરીક્ષિત એમાં સિદ્ધ થઈ ગયા છે. પૂર્ણ મન એનું લાગેલું છે કૃષ્ણ કથામાં, અને એના કારણે મહારાજ પરીક્ષિત ભગવાનના સનાતન ધામને પ્રાપ્ત કરશે એ સુનિશ્ચિત હતું. ગંગાજીના કિનારે અનેક પ્રકારના લોકો, ઋષિઓ, ખાસ કરીને રાજર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ ત્રિભુવનમાંથી પધાર્યા હતા. એ લોકોને ત્યાં આવવાનું મુખ્ય કારણ હતું મહારાજ પરીક્ષિત ભગવાનના ધામમાં કઈ રીતે જાય એના દર્શન કરવા. તો તમે કહેશો કે એને ખબર હતી? હા, નારદ, વ્યાસ, અગસ્ત્ય, પરશુરામ આદિ, અત્રિ, ગૌતમ આદિ લગભગ ઋષિઓને ખબર હતી કે મહારાજ પરીક્ષિત શરીર છોડશે એટલે એ સનાતન ધામને પામશે. અને કોઈ વ્યક્તિ ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામમાં જતા હોય એના દર્શન કરવાથી પણ ભગવત ધામના અધિકારી બની જવાય છે. દર્શન પવિત્ર કરો એ તો માર્ગ. તો મહારાજ પરીક્ષિતનું એ સ્વધામ ગમન ના દર્શન કરવા માટે ઋષિઓ પધાર્યા હતા. અને એ સ્વધામ ગમન કઈ રીતે થાય છે જાણી ગયા હતા કે નિશ્ચિત કોઈ મહાભાગવત ભગવાનની પ્રેરણાથી અહીંયા આવશે અને પરીક્ષિતનો ઉદ્ધાર કરવા કૃષ્ણ કથાની ગંગાને વહેરાવશે. અને ચાલો એ ગંગામાં સ્નાન પાન કરીને ધન્ય થઈએ આવા ભાવથી એ ઋષિ મુનિઓ પોતાનો આશ્રમ લોક બધું છોડીને ત્યાં બેઠા હતા કથા સાંભળવા. અને રહી વાત જ્યાં મહારાજ પરીક્ષિતની, એ બધા ઋષિઓની કથા આસક્તિ, વૈરાગ્ય, એનું ત્રિકાલજ્ઞનું જ્ઞાન, આ બધું બહુ મહિમા મંડિત છે. છતાં પણ કથામાં જે રુચિ, ભાવ, આસક્તિ મહારાજ પરીક્ષિતની હતી, એ કંઈક વિશેષ હતી, એક્સ્ટ્રાઓર્ડિનરી હતી. અને એટલા માટે ટીકામાં સંતો લખે છે કે એ ઋષિ મુનિઓની વચ્ચે રાજા હોવા છતાં મહારાજ પરીક્ષિત ચમકતા હતા તેજથી. ઋષિઓ કરતા મહારાજ પરીક્ષિત બહુ શોભાયમાન હતા. જેવી રીતે ચંદ્રમા કેમ આકાશની અંદર તારાઓની વચ્ચે કંઈક વિશેષ પ્રકાશ હોય, શ્રી રાજો હોવા છે. એટલા માટે તો શ્રી વ્યાસજી મહારાજ પરીક્ષિત પ્રશ્ન પૂછે છે તો આગળ શું લગાડે છે, શ્રી જે સુંદર લાગે છે, જે મહા સૌભાગ્યવાન છે અને સભાની વચ્ચે રાજતે શોભાયમાન છે એવા મહારાજ પરીક્ષિત પરમ ભાગવત આ પ્રશ્ન પૂછી રહ્યા છે. ઉવાચ મતલબ કીધું. અમારા ગુરુદેવ આ કથાને પ્રારંભ કરતી વખતે વારંવાર કહે છે કે જે વ્યક્તિને કૃષ્ણ કથા ને કીર્તનમાં પ્રેમ ભાવ રુચિ જાગી છે, એ વ્યક્તિ સુંદર થઈ જશે, તેજસ્વી થઈ જશે, કૃષ્ણનો એ પ્રભાવ પડે છે. કારણ કે કૃષ્ણ કથા અને કૃષ્ણ નામ એ કૃષ્ણથી અભિન્ન છે, એક તત્વ છે. અભિન્નત્વાત નામ અનામિનઃ. અને એટલા માટે કૃષ્ણની અંદર જે ઐશ્વર્ય છે, સૌંદર્ય આદિ, વૈરાગ્ય, જ્ઞાન આદિ ષડૈશ્વર્ય, એ કથા અને નામના પ્રભાવે એ ભક્તમાં ડાયવર્ટ ટ્રાન્સફર થાય છે, સ્વાભાવિક આ ગુણ છે. કોઈ વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય અને એની અરે વાતચીત થાય, અને કોઈ વ્યક્તિને કૃષ્ણ કથા સાંભળવા મળે, બે એક વસ્તુ છે, અંતર નથી. કારણ કે કૃષ્ણ જેની ઉપર વિશેષ કૃપા કરે ને એને કથાની રૂપમાં મળે છે, પોતાના મૂળ ચતુર્ભુજ રૂપ કરતા છે, કથા રૂપમાં એની સામે આવે. અને એટલા માટે તો જેની સામે ભગવાન વિષ્ણુ ડાયરેક્ટ ઉભાતા એવા પ્રહલાદ અને ધ્રુવે ભાગવતની અંદર એની પ્રાર્થનામાં ભગવાન આગળ ભગવાનને ન માગી અને ભગવાનના ભક્તોના સંગમાં કૃષ્ણ કથા માગી છે. ભૂયા મદદ અમલાશયાના, ધ્રુવ મહારાજની સામે ભગવાન વિષ્ણુ સાક્ષાત ઉભા છે અને ધ્રુવ મહારાજ કહે છે કે હે પ્રભુ, તમે મારી ઉપર કૃપા કરો, એવી કૃપા કરો કે મને તમારા શુદ્ધ ભક્તોના સંગમાં કૃષ્ણ કથા રસનો આસ્વાદન થતું રહે, અને કૃષ્ણ કથા રસમાં હું એટલો ડૂબેલો રહું કે સંસારમાં મને ભાન જ ન રહે. ધ્રુવ મહારાજે માગ્યું ભગવાન આગળ, ભગવાને માં કીધું તમે સામે જ ઉભા રહ્યો, મને તમારે ધામમાં લઈ જાય નહીં, મને તમારા ભક્તોના સંગમાં કૃષ્ણ કથા મળતી રહે, બસ આ માગે છે ધ્રુવ. તો આ ભાગવતથી વૈષ્ણવોની સામે એક સુંદર દર્શન બહાર આવે છે કે કૃષ્ણ કથા. એટલા માટે તો ગોપીજનો પણ કૃષ્ણ દર્શન વિહીન કૃષ્ણ કથા રસમાં તો જીવન જીવે, તવ કથા અમૃતમ. તો આ સત્યને ભક્તોને જ્ઞાન હોવું જોઈએ. ભગવાન શિવ નો જયારે અપમાન દક્ષ પ્રજાપતિએ કર્યું અને વીરભદ્ર રૂપે ભગવાન શિવ નો એક અંશ અવતાર દક્ષ ન્યાય યજ્ઞને વિધ્વંસ કરે, બધા દેવતાઓને હોસ્પિટલમાં મોકલી દે જે એમાં તૈયાર થઈ થઈને વિમાનમાં ચડીને ગયા હતા, અને ભગવાન શિવ ક્રોધમાં એમની સેના લઈને આવે, ભૂત પિશાચ વૈતાળ બધા, ભગવાન શિવનું એક મોટું સૈન્ય છે ભૂતગણ. એટલા માટે ભગવાન શિવનું એક નામ છે ભૂતેશ્વર. ભૂતનો અર્થ કેવળ ભૂત પ્રયત્ન, જીવને પણ ભૂત કહે છે, અને ત્યારે જીવને ભૂત બરોબર લાગુ પડે છે ગુજરાતીમાં, કારણ કે ભૂત જેવા નો આચાર, નો વિચાર, નો વ્યવહાર, ભૂત છે. ભૂત મતલબ એ નહીં કરે, એનું એનો ઠેકાણો નહીં, એનું પર કઈ વિશ્વાસ ન કરે. પણ જીવાત્માને સંસ્કૃતમાં ભૂત કહે છે, અહમ સર્વભૂતાના. ભગવાન કહે છે કે હું સુયદમ સર્વભૂતાના, ઘણી જગ્યાએ ગીતામાં જીવાત્માઓને ભૂત કીધે. તો ભગવાન શિવ પણ જીવાત્માઓના ઈશ્વર છે, એટલા માટે એને ભૂતેશ્વર કહે છે. પણ આમ સાથે પણ ભગવાન શિવ વધારે ભૂત પ્રયત્નો રાખે છે. તો ભગવાન શિવ એની સેના લઈને દક્ષ નો વિધ્વંસ કરે, અને અંતે દક્ષ નું પણ સસરાનું રીતે ડોકું હેઠું કાપી નાખે. અત્યારે પણ શિવજીની પરંપરામાં ઘણા લોકો અત્યારે સસરાને ઘણા કાપી નાખે, પણ ડોકા નહીં આમ કાપી નાખે, પૈસામાં નામ ઉભરાય છે સસરામાં. એઝ અ ડાયરેક્ટ ડોગો નથી ચાલતા, પણ આમ કાપી નાખે બીજી રીતે. અને જયારે પછી બ્રહ્માજી પ્રગટ થાય, પ્રાર્થના કરે દક્ષાદી બીજા બધા ઘેટા હોય, તો શિવને પ્રસન્ન કરવા જાય. ભગવાન શિવ ભોળાનાથ પ્રસન્ન પણ થઈ જાય અને પુનઃ સાસરાના યજ્ઞમાં પધારે મૂળ સ્વરૂપે શિવ રૂપે. તો બધાને હાજા કરી દે, હરખા કરી દે દ્રષ્ટિ માત્રથી. જો ભગવાન શિવ પધાર્યા, બ્રહ્મા પધાર્યા અને ફરીથી યજ્ઞ થયો, સસરાજીને બકરાનું લગાડ્યું, એ વખતે એ દક્ષના એ યજ્ઞમાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. કારણ કે યજ્ઞ ભગવાન યજ્ઞ સ્વરૂપ છે ને, યજ્ઞ પુરુષ ભગવાન સાક્ષાત વિષ્ણુ છે. કોઈ પણ દેવી દેવતા કોઈ પણ ને પણ તમે યજ્ઞ કરો, યજ્ઞના ભોગતા કોણ છે? કૃષ્ણ વિષ્ણુ છે. ગીતામાં કહે છે ભોગતારામ યજ્ઞ તપસ, યજ્ઞાર્થ કર્મનો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. તો ભગવાન શ્રી કૃષ્ણનો એક અવતાર જ છે યજ્ઞ પુરુષ. બ્રહ્માજીની સૃષ્ટિ વર્ણનમાં સ્વયંભૂ મનુથી 5 સંતાન થયા, જેમાં ઉતાનપાદ અને પ્રિયવત, દેવૂતિ, આકૃતિ અને પ્રસ્તુતિ. એમાં આકૃતિના લગ્ન ધર્મ રુચિ પ્રજાપતિ સાથે થયા, અને આકૃતિ અને રુચિથી જે સંતાન થયું એ સાક્ષાત ભગવાન યજ્ઞ પુરુષ. 24 અવતારોમાં એનું નામ આવે છે યજ્ઞ ભગવાન. તો યજ્ઞ કેવલ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે છે. અને કોઈ દેવી દેવતાના લક્ષચંડી યજ્ઞ, ફલાણો યજ્ઞ, આપણે તમે સાંભળો છો કળિયુગમાં બહુ બધા હવન હોમ રાખે છે, એ બધા દેવતાઓ પોતે સ્વીકાર કરતા નથી. તમે એને કરો તો એ લોકો ભગવાનને અર્પણ કરી દે. જો એ ભગવાનને અર્પણ ન કરે તો દક્ષના યજ્ઞમાં જે દશા થઈ એ દેવતાઓની થઈ જાય. કારણ કે અલ્ટીમેટ ફળ જેને મળવું જોઈએ ભગવાન. ગીતા કેટલું સ્પષ્ટ જ્ઞાન ભગવાન બોલે. અને એ વખતે ભગવાન વિષ્ણુને સ્તુતિ કરતી વખતે અનેક સિદ્ધ, ચારણ, ગંધર્વ, ઇન્દ્ર બધા દેવતાઓ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે. ભગવાન શંકર ઉભા છે, બ્રહ્મા ઉભા છે, અને યજ્ઞની અંદર ભગવાન વિષ્ણુ પ્રગટ થયા તો બધા સ્તુતિ કરે છે. કોને? ભગવાન વિષ્ણુ. ભાગવત ની અંદર આ સુંદર પ્રસંગ છે. અને એ વખતે કહે છે અયમ ત્વામુષ્ટ પિયુષ નદ્યા મનોવારણ ક્લેશ દાવાગ્નિ દગ્ધ તુરસાવગાઢો ન સસ્માર દાવમ ન નિષ્ક્રમંતિ બ્રહ્મ સંપન્ન વન. સિદ્ધ ચારણ સિદ્ધ લોકો, જે આકાશમાં સિદ્ધ લોક છે, જે મનની ઈચ્છાથી ગમે એ રૂપ લઈએ, કે જેની પાસે 8 પ્રકારની અણીમા લધીમાં આદિ સિદ્ધિઓ છે, એ સિદ્ધ લોકો એ દક્ષના યજ્ઞમાં પ્રગટ થયેલા ભગવાન શ્રી હરિ વિષ્ણુની સ્તુતિ કરતી વખતે કહે છે કે હે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, તમારા દિવ્ય કથાનો રસ ની જે નદી છે, તમારી અલગ અલગ નદી આવે ને, ગંગા નદી, જમુના નદી, એ બધી પાણીની નદી છે. અત્યારે આ તમે બધા કઈ નદીમાં બેઠા છો? તમે પણ નદીમાં બેઠા છો, તમને ખબર નથી. આ નદી એવી છે કે બહારથી વસ્ત્ર નો પલાળે, શરીરે નો પલાળે. આ કૃષ્ણ કથા રસની નદી એવી છે કે અંદરથી હૃદયને પલાળે. ઓલી નદીમાં તમે નાવ તો અંદરથી કોરા ને એવા ને એવા, પણ આ કૃષ્ણ કથારૂપી ગંગા એક એવી નદી છે કે એની અંદર બેસનાર વ્યક્તિના ચિત્તને, બુદ્ધિને, હૃદયને પલાળી દે છે, પવિત્ર કરી દે છે. કોણ? આ પ્રાર્થના મારી નથી. દક્ષના યજ્ઞમાં સિદ્ધ લોકો ભગવાન વિષ્ણુને કહે છે કે તમારી કથાની અમૃતની એક એવી નદી છે, અને મારો મન રૂપી હાથી, મનોવારણ સંસ્કૃતમાં હાથીને વારણ કે, તો એ કે મારો હાથી, મારું મન જે છે ને એ હાથી જેવું છે. હાથી જેવું હું કામ કે છે? કારણ કે હાથી છે ને એક આળસુ અને જડ પ્રાણી છે, અને એમ આપણું મને કેવું છે, એક તો વિષયોમાં લાગેલું, ભક્તિમાં ચંચલ આળસ, અને બીજું જડ છે. એક જગ્યાએ પકડી લીધું તો પકડી લીધું, પછી હું હાચું ખોટું એની પર ન વિચાર. તો કે મારું આ મન રૂપી હાથી તમારી કથા રૂપી નદીમાં બેસવા માંગે છે. શું કામ? કારણ કે આજુબાજુ બધે આગ લાગેલી છે. તો આ એનો સિદ્ધ લોકોનો શોર્ટમાં ભાવ એ છે કહેવાનો કે આ સંસાર એક સળગતો દાવાનળ છે, ને ચિંતા ઉપાધિ રોગ મૃત્યુ ભય બસ આમાં બધાના મન આકુળ વ્યાકુળ ને ચિંતિત છે. જેની પાસે ધન છે અને ચિંતા છે કેમ હાચવશું અને વધે કેમ, અને ઘરવાળા ને બાજુવાળા ને હગા લઈ કેમ ન જાય હાચવવાની, એમાં એને ચિંતા છે. જેને નથી એને બિચારાને હોય જ તે, કારણ કે કાલ છે કાલ કાલ બિલ નું હું થાય લખી, હોય તોય ચિંતા નથી તોય ચિંતા. અને બધાની માથે કાળ તો મંડરાઈ રહ્યો છે, ક્યારે ગમે એની ટિકિટ કન્ફર્મ થઈ જાય, વેઇટિંગમાં તો બધા છીએ આપણે, કન્ફર્મ થઈ જાય યમલોકમાં ગમે એની ગમે ત્યારે ટિકિટ કન્ફર્મ થઈ જાય. તો આપણને એક ભય પણ બનેલો છે, ચિંતા વળગેલી છે, ભય બનેલો છે. અને પાછું આપણે આજુબાજુ વાળાને કઈક જોઈએ, એની ગાડી એના કપડા એનો મોબાઈલ, તો એક અગ્નિ અંદર ચાલુ થાય, મને મારી પાસે શો હે ને, ઈ એક એક વાંધો, એક તો હળગો એમાં પછી ઉપરથી ઓર કોક ઘી નાખે એને દુઃખ છે. આપણી પાસે હોય વાંધો ન હોય પાંચ જણો, પણ કોઈક નવો લાવ્યો તો આપણો ઢીલો પડી જાય, ઈ સુખ ન આપે મોબાઈલ. અમારા અમારા લગ્નમાં બધા અમારી માતાઓએ સાડીઓ લીધી છે, પણ કોઈ સુખી નહીં, કારણ કે એક કોકની સાડી હોય જ નથી, તો એની જોવામાં એ તો રહી જ ગયું. આવું થાય કારણ કે મન બધાનું આવું છે, ભય શોકમાં છે, ભયમાં છે કાલ શું થશે નથી એની માટે શોક છે ચિંતા. તો આ સંસારની અંદર આપણે બધા સળગીએ છીએ, અંદરથી દુઃખી અને ચિંતિત છીએ. તમે કહેશો અમી નથી, તો તમે તો હરે કૃષ્ણ ધામમાં આવતા થયા, એટલે જેનેથી આવતા એને પૂછો. એ તો આમાં તમારે રોજ ઉત્સવ થઈ ગયો, રોજ આનંદ મંગલ, રોજ કથા, રોજ કીર્તન, એટલે આપણું હોઈ ગયું. બાકી ભાવનગર હળગે છે હજી, જેને ભક્તો હારે સત્સંગ નથી એને આ જ દુર્દશા છે. આપણને હવે અનુભવ બહુ ઓછો થાય, આપણને થાય આપણે તો આનંદ છે, આનંદ, કારણ કે આનંદ ઘન ભગવાન કૃષ્ણની પ્રસાદ કથા નામ આપણે લઈએ છીએ એટલે આનંદ છે. છોડો તો માયા છે, સૂર્ય ન હોય તો અંધારું તો લાવવું છે જ, તો સૂર્યના લીધે નથી દે એમ. કૃષ્ણ કથા, કૃષ્ણ નામ, ભક્તોનો સંઘ, દર્શન, એના પ્રભાવે આપણે આનંદમાં છે. તો એ બહુ સુંદર સિદ્ધ લોકો પ્રાર્થના કરે છે કે પ્રભુ આ સળગતા સંસારની અંદર હું એવી રીતે છું જેવી રીતે જંગલમાં આગ લાગી હોય અને કોઈ હાથી અંદર ફસાઈ ગયો હોય. તો હવે ઘણી વખત જંગલમાં વાવાઝોડાના કારણે બે વૃક્ષો ઘસાય ને એમાંથી અગ્નિ ઉત્પન્ન થઈ જાય, અને કોકના ઘરમાં આગ લાગી હોય કે એ આગ તો બંબાવાળાથી ઓલવાઈ જાય, પણ જંગલમાં આગ લાગી હોય ને એ બંબાવાળામાં પાણીથી ન હોય, ક્યાં જ્યાં વરસાદ પડે મેન મુશળધાર, એ સિવાય બીજો કોઈ ના, તો હવા જેમ લાગે ને એમ આગ વધે. ઘણી વખત નાની આગ હોય તો એને હવાથી ઓલવાઈ જાય, પણ મોટી આગ હોય તો હવાથી ઓલવાય નહીં, હવાથી ઓર વધે અમુક, કારણ કે જાડવા જાડવા માંડે, હળવા લેવા માંડે બાજુ બાજુ બધાને. તો જંગલની અંદર આગ લાગે ત્યારે જંગલની અંદર જે પ્રાણીઓ હોય હાથી આદિ, એ મુજબ ક્યાં જાય, બધી કોઈ હળગે. પણ એવા હળગતા જંગલની અંદર એક નાનો એવો કીડી રસ્તો જડે અને એમાં એ બહાર નીકળવા કરે, થોડોક હાલે તો એક ગંગાજીની નદી બાજુ વહેતી હોય અને હાથી પછી તો એમાં જાય તો ખરો છે ને, કારણ કે અહીં હળગે છે, તો એ એમાં ગંગાજીમાં બેસી જાય, પછી એમાં બહાર નીકળે, કારણ કે ઓલા પણ હળગે ના જાય પણ. તુરસાવ ગાઢો ને સસમાર દાવમ, એ કહે છે કે એ હાથી એને, કારણ કે હાથીને તમતું પાણી ગમે, પાણી પીડારે એવું સૂંડું નાખવું, આ હાથીનો એક સ્વભાવ છે. તો એ હાથીને જયારે એ દાવાનળ થી મુંજાઈને જંગલની આજ્ઞાથી જયારે ગંગાજીમાં બેસવા મળે અને શીતળ જળના સ્પર્શથી એ પરમ સુખ લેતો હોય, તો પછી દાવાનળમાં પડવા ફરીને માગે નહીં અને અહીંથી ઉભો થવાનો. હે પ્રભુ, એવી જ રીતે મારું મન રૂપી હાથી આ સંસાર દાવાગ્નિમાં હળગે છે, પણ તમારી કથા અમૃતની ગંગામાં એને બેસાડી દો એટલે પછી હું એમાં ઉભો થવા માંગતો નથી. આ સિદ્ધ લોકો પ્રાર્થના કરે, સિદ્ધ થઈ ગયા છે એ લોકો, કૃષ્ણ કથા ભગવાન આગળ માંગે છે. આના ઉપરથી આપણને એક સુંદર મેસેજ પ્રેરણા મળે છે કે વાસ્તવમાં આપણે બધા ખબર નહીં કયા પુણ્યનું જોર કે બળ આજ સાર્થક થયું છે કે આપણને રોજ કૃષ્ણ કથા મળે છે, ભાગવત મળે છે, જે પરમ સુખ જ્ઞાન આનંદની વૃદ્ધિ કરે છે અને આત્માને એટલે કે આપણી સદગતિ કરે છે. આ એક સિમ્પલ સરળ પ્રોસેસ ચાલી રહ્યો છે આપણો બધાનો. કૃષ્ણ કથા રસાયન પીવમ, ભગવાન કપિલ દેવ પણ માતા દેવહૂતિને ઉપદેશ આપે છે ભાગવતજીમાં, ત્યારે કહે છે શ્રદ્ધા રતિર ભક્તિ અનિષ્ટમિષ્યતિ, જે મારી કથામાં બેસે એને આનંદ શ્રદ્ધા પ્રેમ ભક્તિ બધું વધશે, એના દુઃખ પાપ અમંગળ બધું હરાઈ જશે. અને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ મહારાજ પરીક્ષિત અહીંયા કરી રહ્યા. બે ત્રણ દિવસમાં હવે એને મરવાનું છે, તક્ષક નાગ આવીને એને કડવાનો છે, પણ એ બિંદાસ બેઠા આનંદમાં છે. તમને કોઈને કીધું એક બે દિવસ તમારા ઘરે કાળો નાગ આવવાનો, તમે કેમ થાય ખાવે, આપણને ઊંઘે ઉઠી જાય, પાકું જ કન્ફર્મ જ હોય આપણે ઘર બેઠી નાખ્યું કે વ્યાજ કાંઈક તો કરવી ને. અને ગમે ના જાય તો શાંતિ આપણે નો લેવી ને આજુબાજુ વાળાને લેવાનો જ દેવી. પણ મારા પરીક્ષિત એને ખબર ભલે આવ, કારણ કે એને પહેલા જ કીધું કે હું તો મારા મનને કૃષ્ણના ચરણોમાં લગાડી દઈશ, મારા કાનને કૃષ્ણ કથામાં લગાડી દઈશ, પછી ભલે તક્ષક આવે કે તક્ષકના બાપા આવે આપણને કોઈ ફરક પડતો નથી, કારણ કે આ શરીર છોડીને ભગવાનના ધામમાં જાય. ફાટેલો બુસ્કોટ આખો ફાટી ગયો હોય પછી તમને કોઈક નવો દેખાડતો હોય તો તમે એલો કાઢવા વાર લાગે આપણને, આને જલ્દી બીજો પહેરો. આ શરીર તો એક વસ્ત્ર વાંસાંશી જીર્ણા, શરીર થી પરે થઈ જાય કૃષ્ણ કથા રસિક ભક્ત. તો મહારાજ પરીક્ષિત પ્રત્યક્ષ કૃષ્ણ કથા રસનો આનંદનો સાક્ષાત્કાર કરતી વખતે કરતા કરતા કહી રહ્યા છે, બાદરાયણી શું કહે છે સુખદેવ ગોસ્વામીને, હે બાદરાયણ, સુખદેવ ગોસ્વામીનું નામ છે બાદરાયણી કારણ કે એના પિતાનું નામ છે બાદરાયણ. બદ્રી સંસ્કૃતમાં બદ્રી શબ્દનો અર્થ થાય બોર, બોરડી, બોરના વૃક્ષ. તમે ભારતના ચાર પ્રમુખ તીર્થધામ છે, ચાર ધામની યાત્રા, એમાં ઉત્તરમાં જે તીર્થધામ આવ્યું છે એને કહે છે બદ્રી નારાયણ. સાઉથમાં નીચે ભારતના દક્ષિણમાં રંગનાથ સેતુ બંધ રામેશ્વર, પશ્ચિમમાં દ્વારિકા, પૂર્વમાં જગન્નાથપુરી, હે ને, આ ચાર પ્રમુખ ધામ ગણાય છે. તો બદ્રી નારાયણ બદ્રીયાસી મહર્ષિ વેદવ્યાસ, જે વ્યાસજી સુખદેવજીના પિતાશ્રી છે, એમણે તપસ્યા કરી હતી બદ્રી નારાયણમાં. ત્યાં બોરડીના વૃક્ષો હતા એ વખતે, અને એ બોરડી કોઈ સામાન્ય નહીં, સાક્ષાત લક્ષ્મીજી બોરડી જ્ઞાન. નારાયણ ને તપસ્યા કરે છે તો ત્યાં તો હિમ બરફ છે, ત્યાં બીજા કોઈ વૃક્ષો થતા નથી. તો ભગવાનને છાયડો દેવા, છાંયો દેવા નારાયણની ધર્મપત્ની શ્રી લક્ષ્મીજી બોરડી બનીને છાંયો કરે છે. ભગવાન નારાયણ શું કરે છે, તપસ્યા કરે છે. શું કામ કરે છે, આપણી જેવા કળિયુગના મુંડાઓને શીખવાડવા કે તપસ્યા કરવા માટે માનવ શરીર મળ્યું છે, ભોગ કરવા માટે નહીં, નહીં તો ભગવાનને જરૂર છે તપસ્યા કરવાની. અને ત્યાં ભાગવતજીમાં સંતોએ ત્યાં સુધી લખ્યું છે કે બધા કળિયુગમાં એટલા પાપી છે ને કે પૃથ્વી અત્યારે જ પ્રલય થઈ જાય ને ફાટી જાય, પણ નર નારાયણની તપસ્યાના કારણે હજી પણ પૃથ્વી એજે કાંઈ થયું નથી, પૃથ્વી એમના એકની ભગવાનની તપસ્યાના કારણે બધાના પાપ ધોવાઈ રહ્યા, તપસ્યાથી પાપ ધોવાય. તો એ તો બહુ અલગ વિષય, લાંબી કથા છે, પણ કહેવાનો ભાવાર્થી છે કે એ જગ્યાને બદ્રી નારાયણ કહે છે, બદ્રી ધામ, અને વ્યાસજી ત્યાં રહ્યા હતા, ત્યાં તપસ્યા કરી હતી, એટલે વેદ વ્યાસનું નામ પડ્યું બાદરાયણ. અયન શબ્દનો અર્થ થાય આધાર લેવો, આશરો લેવો. તો બદ્રી, એ બદ્રી ક્ષેત્રનો વ્યાસજીએ અયન આધાર લીધો હતો, આશ્રય લીધો હતો, એટલે વ્યાસજીનું નામ પડ્યું બાદરાયણ. અને એમના પુત્ર છે સુખદેવજી એટલે એને કહે છે બાદરાયણી. પણ આની પાછળ સૂક્ષ્મ ભાવ એ છે કે વ્યાસજીએ ત્યાં તપસ્યા કરી હતી બાદરાયણમાં, આપણે તે જાય છે, અમારા ઘણા ભક્તો ગયા છે બદ્રીને, પણ ના જઈને તપસ્યા નથી કરતા. ના જઈને ખીચડી ક્યાં મળશે, રહેવાનું ક્યાં થશે, ઓઢવાનું ક્યાં થાય, અને રૂમાલ ભરાઈ ગયો હોય, ટાયટ બહુ હોય ને, એટલે તો બિચારા તપસ્યા શું કરે. નાક બદ્રીનારાયણમાં ક્યાં હોય, નાક જોજો લાલ થઈ જાય ને પછી કાળો થઈ જાય ને પછી ચામડી હોય નીકળવા આપણને, એના ફોટા ક્યારેક જોવા, એને તો જોયા છે. તપસ્યા શું કરે છે, કારણ કે ટાઢે જ એટલી, અને ત્યાં આપણું શરીર તો અનુકૂળ નથી રહેતું. પણ વ્યાસજી ને તપસ્યા કરી છે, આપણી ઘડે જોવા નતા ગયા ખાલી, અને પછી કેવા કે હું ચારધામ જઈ આવી, એવી નહીં, ચારધામ તો જઈ આવ્યા, પણ એ ફરક પડ્યો એક ધામનો. આપણી ઘોડે બકાડવા, દેખાડવા અને ન્યાજન એવા એવા નતા. વ્યાસજીએ ન્યાજન શું કર્યું, તપસ્યા. કોની કરી, ભગવાન શ્રી નારાયણની. ન્યાજન એ આઈનો કોકો નહીં, આઈના કોક ગુરુ, આઈના કોક જેને એ ન્યાજન, તપસ્યા કેવલ ભગવાનની થાય છે. આપણે તો આપણું જાય કરતા હોય, ન્યાજન એ મારા ગુરુ, ન્યા કાંઈ નહીં હાલે, એનું સારા નહીં આવે, જેની સત્તા જ નથી ન્યા. તમને એમ કે હું જેને માનતી હું જેને કરતી હોય એ સર્વે સર્વાની ન્યાજ આવે એટલે મને ફળ મળશે, કાંઈ નહીં. આખા વિશ્વમાં કેવલ પ્રાણ છે ભગવાન વિષ્ણુ, એ ન હોય તો વિશ્વનો પ્રલય થઈ જાય. એટલા માટે વિષ્ણુનું એક નામ છે વિશ્વાત્મા, વિશ્વેશ્વર ભાગવતમાં નામ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ. તો ભગવાન નારાયણની એને તપસ્યા કરી, અને શું કામ કરી, કોઈ પ્રશ્ન કરે એને જરૂર હું પડી તપસ્યા કરવાની, જરૂર એટલા માટે પડી કે શ્રીમદ ભાગવતની એને રચના કરી, પણ ભાગવતને ધારણ કરે, ભાગવતને જીવનમાં ઉતારે અને ભાગવતનો પ્રચાર કથા કરીએ કે એવો એને એક સુંદર પુત્ર જોતો હતો. એના શિષ્યો બહુ હતા, જૈમિની પહેલ વૈશંપાયન હતી, પણ ભાગવત પુરાણો બધા શીખવાડી દીધા, યજુર સામ ઋગ્વેદ એ પણ બધા શિષ્યોને શીખવાડી દીધું, પણ ભાગવત તો ભગવાન છે સાક્ષાત, અને એને ધારણ કરવા માટે બુદ્ધિમાન સુંદર પવિત્ર ભગવાનનો અંશ અવતાર એવો પુત્ર જોઈ, અને તપસ્યાથી મળે. તો એટલા માટે વ્યાસજીએ ન્યાજીને તપસ્યા કરી, હું કામ તપસ્વી એક ભક્ત પુત્રને ભાગવત ધારણ કરે એવા પુત્રને વાટું થઈ, અને ભગવાને એને વરદાન આપ્યું દ્વારિકાધીશ કૃષ્ણએ કે તમને સુંદર પુત્ર થશે જે મારો અંશ હશે ને જે ભાગવતનો પ્રચાર કરશે. તો બદ્રિકા આશ્રમમાં તપસ્યા કરી એટલે બાદરાયણે તપસ્યા કરીને જે પુત્ર પામ્યા છે એ ગુણ આમાં છે. એટલા માટે અહીંયા સુખદેવ પરીક્ષિતજી કહે છે હે બાદરાયણ, નકર તો હે સુખદેવજી ન કે, ઘણા ના કે ને, હે બધું કહે છે, પણ બાદરાયણ કેવા પાછળ એક સ્પેશિયલ ભાવ છે કે તમે તો સુંદર કથા અમૃતને જાણો છો, કારણ કે કથા અમૃતને પ્રગટ કરવા માટે તો તમારા પિતાએ તપસ્યા કરીને તમને પૃથ્વી પર પ્રગટ કરાવ્યા છે, આ ભાવ છે. તો કહે છે હે બાદરાયણ, શ્રોતુમ ઈચ્છા મહે વયમ, હું એકલો જ નહીં, વયમ વયમ એટલે અમે બધા. પરીક્ષિત મહારાજ પૂછે છે, ઋષિઓ બધા બેઠા છે, તો એ કહે છે કે અમે બધા શ્રોતુમ ઈચ્છામો, સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. શું સાંભળવાની ઈચ્છા રાખો છો, હરિર યથા ગજપતિ, ભગવાન શ્રી હરિએ એક વખત ગજને, ગજ એટલે કે હાથી, પતિ એટલે હાથીનો સરદાર, ગજેન્દ્રનો ઉદ્ધાર એક ગ્રાહ, સંસ્કૃતમાં જે મગર શબ્દ છે, મગર આપણે ગુજરાતીમાં કહીએ, ક્રોકોડાઇલ ઇંગ્લિશમાં કહે, એને સંસ્કૃતમાં શું કહે, ગ્રાહ, મગરને ગ્રાહ કહેવાય. તો એક ગજપતિ એક હાથીને એક ગ્રાહે પકડ્યો હતો, પણ ભગવાન શ્રી હરિએ એ ગ્રાહમાંથી મુમુચત એને છોડાવી દીધો. આ પ્રસંગને અમે શ્રોતુમ ઈચ્છાને, અમે સાંભળવા માગીએ. કેટલી સુંદર પરિપાટી વિધિ છે પ્રશ્ન પૂછવાની, એક એક શબ્દમાં કેટલો ભાવ અને રસ. તો અમને એ ભગવાન હરિના પાવન ચરિત્રનું વર્ણન કરો, તત્કથાસુ મહત્પુણ્યમ. મહારાજ પરીક્ષિત કહે છે કે આ કથા જે સાંભળે એને મહાન પુણ્ય મળશે. પુણ્ય શબ્દનો અર્થ થાય એનું મન, એનું તન, એની બુદ્ધિ અને આનો આત્મા એ પોતે પવિત્ર થઈ જશે. મહાન લોકોની અંદર પૂજા છે, ગજેન્દ્ર મોક્ષની જે કથા સાંભળશે એનો સર્વત્ર એની કીર્તિ ફેલાશે અને એને પુણ્ય મળશે, અને એનું મન તન બુદ્ધિ પવિત્ર થઈ જશે. ધન્યમ, એ સૌથી ધનવાન થઈ જશે, લોકો એના વખાણ ને એના કીર્તિ ને એના ગુણ ગાય છે. જો કૃષ્ણ કથા સાંભળવા સાંભળનાર વ્યક્તિને શું ફળ મળે છે, કૃષ્ણ કથાની શું વેલ્યુ, એ મહારાજ પરીક્ષિત બોલે છે ભાગવતમાં. અને બધા ઋષિઓની વચ્ચે સાચું છે હો, પણ ન મળે ને તો વ્યાસજી ને બેઠા તરત કે પરીક્ષિત બેન રે, એવું કઈ મળે નહીં એમ કે નારદજી રોકે ને, કઈ આપણી પડે ખોટું હાલવાનો છે ભાઈ હોય તો, દીકરી હોય ખોટું ભાઈ, ન્યાય એવું નથી. આ પરીક્ષિત મહારાજ ની વાત રોંગ હોય તો ઋષિઓ તરત જ ઓબ્જેક્શન, પણ નથી, સત્ય છે. કારણ કે જે કૃષ્ણ કથા સાંભળે એને મહત પુણ્ય, એનું મહાન પુણ્ય ઉત્પન્ન થાય છે અને એ ધનવાન ધન્ય અથવા સંસારની અંદર યશ એને મળે છે. સ્વસ્તિ અયનમ, એનું સૌભાગ્ય ઉઘડી જાય છે. સુઅસ્તિ, સુ એટલે સુંદર સારું, અસ્તિ એટલે થવું, એનું ત્રણેય ભુવનમાં શોભા સુંદરતા એની વધી જાય છે. શુભમ, એના બધા જે કાંઈ દુઃખ ભવિષ્યમાં આવવાના છે એ બધા દૂર થશે અને એને શુભમ, દરવાજા ઉપર ખાલી લખીએ શુભ ન થઈ જાય. આપણે ગુજરાતમાં ભણી કે એક બાજુ લાભ એક બાજુ શુભ, એવા કામ કરો તો લાભ શુભ થાય, લખીએ દાતું હતો તો સારું પડે. કૃષ્ણ કથા સાંભળો તો અહીંયા લખ્યું જો શુભમ, શુભ થશે, દરવાજા બંધ ન લખ્યું. હૃદયના દરવાજા અને કૃષ્ણ આ શરીરના દરવાજા બે છે ને, આ બે દરવાજા છે. કામ કરતા હોય ખુલતા હોય તો એમાં એમાં કૃષ્ણ કથા નાખો ને ત્યારે આત્માનું શુભ થાય. કેટલા કૃષ્ણ કથાના ફળ બતાવે છે, યત્ર યત્ર ઉત્તમ શ્લોકો, જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની કથા થાય છે ત્યાં ધન્યતા વધે છે, પુણ્ય વધે છે, ધન વધે છે, સૌભાગ્ય વધે છે, પાપ કપાય છે અને એનું શુભ થાય છે. ભગવાન ગીયતે હરિ, કારણ કે ભગવાનનું નામ શું છે, હરિ, અને એ પાપ દુઃખ દરિદ્ર બધું ભગવાન હરિ લે છે. કોની પાસેથી હરિ લે છે, જે એની કથા સાંભળે. એટલા માટે હે બાજરાયણી, કૃપા કરી અને અમને ભગવાન શ્રી હરિના એ પાવન કથાનું વર્ણન કરો. આ મહારાજ પરીક્ષિતનો પ્રશ્ન છે. સુત ગોસ્વામી આ જ પ્રસંગને, જે પરીક્ષિત અને સુખદેવ વસી જે વચ્ચે જે સંવાદ થયો એ જ પ્રસંગને સુત ગોસ્વામી નૈમિષારણ્ય સંભળાવે. એ કહે છે કે હે શૌનક ઋષિ, આવી રીતે જ્યારે મહારાજ પરીક્ષિતે પૂછ્યું, પરીક્ષિતમ સતુ બાદરાયણી, પરીક્ષિતે જ્યારે બાદરાયણીને પૂછ્યું, પ્રાયોપવિષ્ટેન કથાશ્ચ ઉદિત, પ્રાયોપવિષ્ટેન કથમ ભૂતમ પરીક્ષિતમ, એ પરીક્ષિત કેવા હતા, પ્રાયો ઉપવિષ્ટ, જે મરવાના હતા, મરણાસન હતા, જેનું મૃત્યુ બે દિવસમાં કન્ફર્મ હતું, એવા પરીક્ષિતે બાદરાયણીને જ્યારે કૃષ્ણ કથા વિશે પૂછ્યું તો ઉવાચ વિપ્રા પ્રતિનંદ પાર્થિવ, મહારાજ પરીક્ષિત ઉપર હે વિપ્રા હે શૌનકાદિ ઋષિવૃંદ પ્રતિનંદ્ય બહુ પ્રસન્ન થયા. કારણ કે કૃષ્ણ કથા વિશે પ્રશ્ન પૂછ્યો તો સુખદેવ ગોસ્વામી બહુ પ્રસન્ન થયા, આશીર્વાદ આપ્યા અને મુદામ મુનિનામ સદસી સ્મરણવતા અને ખૂબ આનંદ અને પ્રેમથી ભગવાન શ્રી ગજેન્દ્ર મોક્ષની હરિને વર્તા કથાને કહેવા લાગ્યા. સુત ગોસ્વામી આ રીતે બતાવે છે. તો આ છે આપણું કથાની શરૂઆત પ્લેટફોર્મ. બીજા અધ્યાયથી તમને બુક દેવામાં આવશે આવતા શુક્રવારે. એમાં એ શ્લોકો લખ્યા છે, એ શ્લોકો જે ગજેન્દ્ર બોલે છે, ભગવાન બોલે છે, સુખદેવજી બોલે છે. કારણ કે અત્યાર સુધી તમને એમના મને તો શ્લોકો બોલતા હોય આ રીતે એક એક શબ્દ સમજાવીએ એટલે ઘણું ક્લિયર થઈ જાય, છતાં પણ આ શ્લોક તમારા હાથમાં હોય તો તમે ભાગવતને હાથમાં લઈને હૃદયમાં આંખોથી જોઈ કાનોથી સાંભળી અને ભગવાનને હૃદયમાં ઓર વધારે ઉતારી શકો. એટલા માટે શ્લોકો તમારી સામે બુક દેવામાં આવશે કે તમે વાંચો અને એની વ્યાખ્યા થાય તો સામે સામે એને સમજી શકો એકદમ ઇઝીલી, એવો પ્રયાસ અમારા ભક્તો કરી રહ્યા છે આ પ્રસંગને ઓર સુંદર રીતે સમજાવવા માટે. આજે તો કેવલ એનું ભૂમિકા મહારાજ પરીક્ષિતે આ રીતે પૂછ્યું એ તમને મેં સમજાવ્યું, પણ આની અંદર હજી પણ થોડાક રહસ્યો છુપાયેલા છે. આ તો મેં અનુવાદ કર્યું. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, જેને ઇસ્કોન શોર્ટમાં ઇસ્કોન કહે છે આપણી આ સંસ્થાને, આ સંસ્થાના આચાર્ય છે એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાલ. એને કીધું કે આ કથા ભાગવત ગીતા રામાયણ જે હરે કૃષ્ણ સંસ્થાથી જે પ્રકાશિત થાય છે એ પુસ્તકો કોઈ વાંચે અથવા એ પુસ્તકોને કોઈ વાંચીને મોઢેથી બોલે તો એ બોલનાર અને સાંભળનાર બધા પવિત્ર થાય છે અને એના જીવનમાં મંગળ થાય છે અને એને સાચું ભક્તિનું જ્ઞાન મળે છે અને એના આધારે એના જીવનમાં સુખ શાંતિ અખંડ રીતે આવે છે. આ પ્રભુપાદજી અને આજે પ્રભુપાદજીના વાક્યો તમે સફળ છે, સાર્થક છે. જે ભક્તો આના સંપર્કમાં આવે વાંચે, જેવી રીતે ભગવદ્ગીતા, ભગવદ્ગીતા ઘણાના ઘેરે ઘણા વાંચે પણ ગીતાનો સાચો ભાવ એઝ ઇટ ઇઝ અર્થ જયારે ઇસ્કોનની ગીતા વાંચે ત્યારે જ હૃદયમાં ઉતરે. અને ઈ ગીતા વાંચીને જેટલા ભક્તો થયા છે એટલી બીજા બીજાના પ્રેસની બીજા બીજા લખેલા વાંચીને એટલા ભક્તો નહીં થયા. તમે જુઓ આ ગીતા વાંચનાર વ્યક્તિ તરત તુલસી પહેરશે, તરત તિલક કરશે, તરત ઈ મંત્ર જપશે, તરત સેવા કરશે. બાકી ઘણા કહેશે અમે ગીતા વાંચી પણ એ વાને એઝ ઇટ ઇઝ એમના મત છે. જયારે ફોરેન ની અંદર યુરોપ કન્ટ્રીમાં જે લોકો જેને સંસ્કાર નામનો છાંટો નહોતો અને કૃષ્ણ ને રામનો જેને કોઈ એડ્રેસ ખબર નથી એવા લોકો પણ મહાન વૈષ્ણવ થઈ ગયા આ ગીતા વાંચી પ્રભુભાઈ. કારણ કે એને લખનાર એક મહાન સંત જેને પરોપકારની ભાવનાથી ભગવાન જે કૃષ્ણ બંદે જગતગુરુ એના વિચારોને બદલ્યા વગર એઝ ઇટ ઇઝ લખ્યા. બીજાએ તો એના મત મતાંતર ભેળવી અને ગીતામાં સારને લઈ લીધો અને બીજું નાખી દીધું. અને એવું વાંચે કોઈને ભક્તિ ચડશે નહીં, કઈ કલ્યાણ થશે. અને એટલા માટે આ ગીતાને કોઈ વાંચે છે, આ ગીતાનો કોઈ પ્રચાર કરે છે, આ ગીતાને કોઈ વેચે છે પ્રયાસ પોતાનો સમય કાઢી, એ બહુ પુણ્યશાળી અને એને મહાન સૌભાગ્ય મળશે. તમે જુઓ હમણાં અમદાવાદથી ભક્તો એટલે અમદાવાદથી 3 ગાડી લઈને આવ્યા 18 ભક્તો, એમાં 7-8 માતાજીઓ હતા અને 7-8 પ્રભુજીઓ હતા. આજના એક જ દિવસમાં એ લોકોએ 1300 ગીતા વેચી એક દિવસમાં, ખાલી 4 કલાકમાં. સવારે અમદાવાદથી નીકળ્યા હતા આજે અને 1300 ગીતા જેને ભલે 300 જણા તેમાંથી વાંચશે અને વાંચશે તો કૃષ્ણના શુદ્ધ ભક્તિ જીવનમાં તો એના એક ભગત ઘરની અંદર બને કૃષ્ણનો નામ જપતો અને જીવન પવિત્ર કરે તો એનું આખું કુળ તરી જાય. અને બધું પુણ્ય કોને મળે જેને ગીતા આપી છે અને ત્યારે એને મળ્યું ને. અમારે હરે કૃષ્ણ ધામથી ત્યાં બે ત્રણ માતાઓ કૃપા કરવા ગયા હતા નારી ગામમાં વહેંચો. સારું છે, આ એક પ્રચાર છે, આ કૃષ્ણની બહુ મોટી કૃપા. કારણ કે કૃષ્ણ ગીતામાં સ્વયં કહે છે કે જે મારા ભગવદ્ ગીતાના જ્ઞાન અમૃતનો પ્રચાર કરે છે એનથી પ્રિય મને કોઈ છે જ નહીં, થયું નથી અને થશે નહીં, ન ભૂતો ન ભવિષ્ય. એ વ્યક્તિ મારા સનાતન ધામને પામશે કારણ કે એ મને બહુ પ્રિય છે. ભગવાન કહે છે પોતાના શ્રીમુખ અને છેલ્લે 18મા અધ્યાયમાં ગીતા પૂરી કરતા કરતા અર્જુનને એક વાત તો રહી ગઈ કહેવાય એમાં કીધી આ વાત. એટલા માટે ભક્તોએ પ્રયાસ કરવો જોઈએ. શ્રીલ પ્રભુપાદજી આ 8મો સ્કંદ છે, આપણે જે કથા તમારી સામે છે મન્વંતર જેનો ગજેન્દ્ર મોક્ષ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એ ભાગવતમાં 12 સ્કંદ છે એમાં 8મો સ્કંદ છે. અને શ્રીલ પ્રભુપાદજી કહે છે કે 1935માં આ કથા ચાલુ કરતા પહેલા ગજેન્દ્ર મોક્ષ ઉપર લખતા પહેલા પ્રભુપાદજી પોતાનું લખે છે થોડું જે હું તમને કહેવા માંગુ છું. આટલા મોટા સંત આચાર્ય એ કહે છે કે 1935માં મારા ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતીને હું રાધાકુંડ ઉપર મળવા ગયો હતો. રાધાકુંડ બહુ પવિત્ર ક્ષેત્ર છે વૃંદાવનનું. વૃંદાવનની અંદર ભગવાનની ઘણી લીલા સ્થળી છે, ગોવર્ધન છે, બ્રહ્માંડ ઘાટ છે, રાસરી માતા જ્યાં શરદ પૂર્ણિમાનો બહુ બધી વંશીભટ એને અલગ અલગ લીલાઓ જ્યાં ભગવાને કરી, પણ એમાં એક સૌથી મેઇન લીલા સ્થળ છે રાધાકુંડ જ્યાં રાધા અને કૃષ્ણનું મિલન થયું. વ્રજનું સૌથી મેઇન દર્શન રાધાકુંડ. ઘણાને ખબર જ નથી એ વાતની, કારણ કે સાચા સંતો મળે ત્યારે ને વ્રજને, નકર તો ન્યા જાય તો કોરે કોરા જ આવે છે. પોતાનું કઈ નવું ઊભું કરેલું હોય એના દર્શન કરીને મારા મારા તે મૂળ જે વસ્તુ છે એને પણ પહોંચ્યા. કારણ કે જેવું ગુરુ જેવા સંતો એવું જ પામે. કુવામ હોય તો અવેડામાં આવે ને એવું કઈ કે ને એવું છે. રાધા કૃષ્ણનું જ્યાં મેઇન મિલન થયું છે રાધાકુંડ. પ્રભુપાદજી મુંબઈ હતા એ વખતે, એમના ગુરુ મહારાજ હાજર હતા. આ કયા વર્ષની ઘટના છે? 1935 ની. શ્રીલ પ્રભુપાદજી એ 33માં દીક્ષા લીધી હતી અને 35માં દીક્ષા લીધા પછી 3 વર્ષે. પ્રભુપાદજી વખતે ગ્રહસ્થ હતા, પત્ની બાળકો સાથે રહેતા હતા. આપણે કેમ ગ્રહસ્થ ભક્તો હોય ને, મંદિરે આવે, સેવા કરે, ધમધમી કરે, છોકરા એ રીતે ગ્રહસ્થ ભક્ત. અને એમના ગુરુ મહારાજ હજારો સંન્યાસીઓના ગુરુ હતા અને આખા ભારતમાં એમણે 65 મંદિરો ખોલ્યા હતા. કોને? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી. રાધા કૃષ્ણના કેટલા મંદિરો? 65 ખાલી ભારતમાં, ઓન્લી ફોર ઇન્ડિયા. કલકત્તામાં, બંગાળમાં લગભગ વધારે ન્યા. અને એને હજારો શિષ્યો હતા અને કૃષ્ણ ભક્તિ ગીતા ભાગવત નો પ્રચાર થતો હતો. પ્રભુપાદજીની સાથે એમનું મિલન 1922 થયું. એમના ગુરુ મહારાજ પ્રભુપાદજી કલકત્તામાં રહેતા હતા અને કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ, તમે જમડ્યો છો ને, 1900 ભારત ગુલામ હતું અને ગાંધીજી આદિ એની આખી મંડળી એક અહિંસાવાદી તરીકે લડતી હતી અંગ્રેજો સામે. જ્યારે અમુક આપણા ભારતની અંદર અમુક એવા નેતાઓ થયા જે ક્રાંતિકારીઓ હતા, જેવી રીતે સુભાષચંદ્ર બોઝ આદિ, આઝાદ, ચંદ્રશેખર આઝાદ, આ બધા સ્ટ્રોંગ વેમાં. એ ગાંધીજી યાર લડત ગઈ સેમ, પણ વિધિ અલગ અલગ હતી. હોય ને એક રફ હોય પણ બનાવવાનું રિઝલ્ટ અલગ, એની જેવું હતું. કારણ કે આવડા પગે લાગી ને ગાલ ધરી ને ભા બાપા કરવા નતા, જૈસે કો તૈસા એવા હતા આ લોકો ક્રાંતિકારી ચળવળમાં. તો શ્રીલ પ્રભુપાદજી ગાંધીજીને બહુ સન્માન આપતા. એ વખતે યુનિવર્સિટીમાં ભણાવતા મેડિકલ સાયન્સમાં, એને મેડિકલનું એને એપ્લિકેશન એને ઓલું મળ્યું લાયસન્સ. એને પછી એને મેડિકલ નાખ્યું હતું પ્રભુપાદજીએ કલકત્તામાં અને પોતાનું ગુજરાન ચલાવતા. પણ સંત હતા ને તો બધાને ઉધાર દવા, કારણ કે એક તો બિચારો તાવ આવ્યો, રોજી માંગો આવ્યો, એમ ક્યાંય ને આગળ લેવા, તે ઘર એનું હાલતું નતું કારણ કે દવા મફત માં દેતા. સંતો નો આ વાંધો, એનું બીજાનું હાલે પણ એનું ન હાલે, બધા ઉધારમાં લઈ જાય ને કોઈ આપે જ નહીં, તો એનો મેડિકલ લોસમાં હાલતું. પણ હરવાર એને ભારત ગુલામ છે એ મનમાંથી જાતું નતું, મારે ભારતને મુક્ત કરવું છે, આઝાદી અપાવી છે, આ પ્રભુપાદનો વિચાર હતો. અને એમાં એને બે ચળવળને જોઈ તો એને છે ને આ લોકોને સાથ આપી. ગાંધીજી છે પણ એ બહુ લાંબો પ્રોસેસ છે, એ માર ખવડાવવાનો નહીં, વાર લાગશે. આ આવડાની અરે ક્રાંતિકારી ચળવળમાં એ ભાગ લેતા બધા કોલેજે એના મિત્રો સાથે, કે નહીં આપણે લડશું, યુદ્ધ કરશું, આવડાને ભગાડશું. કારણ કે એ લોકો ભારત ઉપર બહુ શાસન કરતા, એક તો મંદિરો તોડતા, આપણા ધર્મ ગ્રંથોને એને હાવ કાઢ નાખ્યા અને એનું બધું લાવી નાખ્યું, અને સાથે સાથે સ્ત્રીઓને બહુ હેરાન કરતા એ લોકો અંગ્રેજ શાસન અંદરથી. તો બહુ અપસેટ હતા પ્રભુપાદજી. પણ પ્રભુપાદજીના જે પિતા છે ગોરમોહન ડે, બંગાળી એક વૈષ્ણવ હતા, એના ઘરમાં રાધા કૃષ્ણ રાખતા. અને એમના પિતાજી છે એ વૈષ્ણવ હતા, એના કારણે એના ઘરે સંતો આવતા રહેતા. કારણ કે કોઈ પણ સંત ને બુજાવે ને ભોજ ભાળે ને, એટલે ગોરમોહન ડે એમ કે હાલો ઘરે પ્રસાદ લેવા, હાલો ઘરે પ્રસાદ લેવા. તો પ્રભુપાદજી ઘરે હોય એટલે સંતો તો આવ્યા હતા. અમુક સંતો પાખંડી હતા, બાવા, જે રીતે ગુજરાતમાં ફરે છે ને, કાંઈ ભક્તિ નામનો છાંટો નહીં, બસ કેવલ સમાજ ઉપર બોજ. તો પ્રભુપાદજી ને એવા ઘરે આવતા તો ગમતું નહીં, પણ તમે આના હું કામ આ ઘર બગાડવા લાવો એમ કે. કોઈ હાચા વૈષ્ણવ સંત હોવા જોઈએ ને, ભગત હોવા જોઈએ, જ્ઞાની હોવા જોઈએ, આ રખડું બધાને હું કામ લાવો. એના પિતાજી કહેતા કે ભલે ગમે એ હોય, સંત નો વેશ તો છે ને, અને આપણને તને મને શું ખબર છે અંદરથી કોણ કેટલા હાચા હોય. આપણે તો સંતોને ભગવાનનો રૂપ માની પૂજવા જોઈએ, અને આપણે ક્યાં એને આખું દુનિયા દઈ દેવી છે, રોટલા દેવી, એમાં કેમ મોટો ઉપકાર. આવો આવો ભાવ હતો પ્રભુપાદજીના પિતાજીને. તો પ્રભુપાદજી કઈ માં કઈ કે કાંઈ તો લાવો બીજું. અને એ લોકો સંતો ક્યારેક ઘરે આવે ને તો વાત ભગવાનની, બે હારા હોય કરતા, ન હોય તો કઈક બીજી કરતા. તો પ્રભુપાદજીના સંતો માંથી વિશ્વાસ ઉડી ગયો હતો કે આ બધા આમાં, જે રીતે અત્યારે અત્યારના સમાજના એમ જ છે કે આ બધા બાવા. એટલે એની રીતે હમણાં સવારે નગર સંગીત કરવા જાય છે તો ઘણા જો એને છે કે આ બધા નવ રહે છે, કે કામ ધંધો નહીં હોય એને, એમ થાય એની કઈક બંગલા વાળા, એની કઈક ગાડીઓ વાળા, એને ખબર નથી કે આ કેટલા અમે રેઠે છે. પણ એ લોકોને શું લાગે, ના ના આ બે પાસ કોરા. ઘણા ને એમ થાય કે આવડા શું છે, માગવા દાવ્યા છે. ઘણી જગ્યાએ આપણે હરિકૃષ્ણ સંસ્થાના પ્રોગ્રામ થઈ રહ્યા છે ને, પ્રોગ્રામ પછી અમે રિઝલ્ટ જોઈએ છે, ઘણા સારા ઘણા એવા વિચાર કરે કે આવડ્યા છે ને લેવું છે, આ દાણા નાખે છે, હવે તમારે આગળ છે શું તમારા લેવાનું પેલા બધું ઈ છે, કાટમાળ સિવાય બુદ્ધિ ખવાય કે શું લે. પણ એવા નવરા લોકો પ્રોગ્રામ પીધા પછી એવી વાતો આવડ્યા છે ને કઈક ધન જોતો આવડાય તે લેવા આવ્યા લેવા આવ્યા હતા. ભીખુ ભાવનગર માં હું તમે આવી મુંબઈ ભીખભાવ કેટલાય નો ખાલી કે નહીં આવી છે હું માઇન્ડ માઇન્ડ તો હમણાં ઘર આંકતા છે આ વર્ષ મને ગયા વર્ષે બધા ઉભી ગયા છે એમાં લેવું હું અમારા હમણાં કઈક મોટા જોયો એવા ખ્યાલ છે નગર તો તમારે વધારે નો એમાં અમારે શું લઈ લેવું. અહીં દેવા એવા છે એ નથી સમજાતું ભક્તિ ભગવાન નું જ્ઞાન પણ આવી વાતો પાછળથી અને પોતાને લોકો સમજે છે આની જ કઈક છે. જુઓ મહિમા કોની છે ખબર છે, જે ભગવાનના હૃદયમાં રાજ કરે. આ કીર્તન ને કથા ને ભક્તિ જે કરે છે ને એ ભગવાનના હૃદયના વાસીઓ છે બધા સાચા ધનવાન છે. કારણ કે જે અત્યારે રડે છે ને હારે લઈ જવાના છે આ ભક્તિ નું ધન. સકલ ભુવન મધ્ય નિર્ધન આપીશ તે ધન્યા, તેને ભુવન ની અંદર ઈ વ્યક્તિ ધનવાન અને સૌભાગ્યશાળી છે. ભલે બહારથી એની પાસે કોઈ ધન ન હોય એની પાસે ભક્તિ નું ધન છે જેનાથી વાલો વશમાં થઈ જાય. લક્ષ્મી નો નાથ જેનો દાસ થઈ જાય એવી ભક્તિ જેના હૃદયમાં હોય એ ધનવાન છે આવું ભાગવત કહે છે. અને આવડા કોઈ ગાંધી વાળી નોટ બ્લેક ની ભેગી કરી લે સમજે છે કે નહીં અમી ધનવાન છે. પણ અમને તો આનંદ છે એમાં એટલે ઓકે ભગવાન તમને સદબુદ્ધિ આપે ખુશ રાખે. અમે તો ભગવાન નું પવિત્ર નામ સંભળાવીને તમારું કલ્યાણ ઉદ્ધાર કરવા માંગીએ છીએ. તમારે કરવો ન કરવો હોય તોય અમારે કરાવવો છે એટલે અમે નસરમાં શું કહેવાય એ થઈને કીર્તન તો કરશું. કારણ કે અમારું કામ જ છે કીર્તન કરવું. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ. હવે તો નહીં પછી બીજું નહીં ફાવતું એમ ગણો તો ભલે સારું ગણો જે રીતે ગણો નો અહીં કોઈ ફરક પડતો નથી. કીર્તન એ સદા હરી. કારણ કે વૈષ્ણવ ના મુખમાં કેવલ કીર્તન જ શોભે છે અને કીર્તન થી જગત નું કલ્યાણ અને મંગલ છે. આ વાતને વૈષ્ણવ સમજે છે. બહુ સુંદર વસ્તુ સમજવા જેવી છે. પ્રભુપાદજી ની 20-25 મિનિટ વાત તમારી સામે હું એટલા માટે કહેવા માંગુ છું કે આઠમો સ્કંદ જેના જે શ્લોકોને ઉપર પ્રભુપાદજી એ લખ્યું છે એ વ્યક્તિ કેટલા મહાન હતા એ તો આપણને ખબર હોવી જોઈએ ને. અને આપણે આ સંસ્થા કેટલું ભવિષ્યમાં ઉજ્જવળ કામ કરી કરવાની છે. કોઈ ચીટિંગ છેતરવા માટે નથી ભેગા કર્યા, બ્લફ નથી અહીંયા કાંઈ. પ્રૂફ સાથે સત્યનું દર્શન કરાવવામાં આવે છે અને છતાં નો કોઈ બંધન નથી. ચોઈસ તમે બુદ્ધિમાન છો, વિચારો, સમજો અને હિતને કલ્યાણ મંગલ 100% દેખાય તો આગળ વધો. કોઈ બંધન નથી કે આવો એટલે ભેગા કરી લેવા છે તમને બધાને રંગી નાખવા મૂંડી નાખવા માળાયું બાંધી દેવી મોકળા રમો આવો તો જરૂર નથી. ભગવાનની ચરણોમાં નાખવા છે બસ. કારણ કે સદગતિ ન્યા છે. કારણ કે સાચો સાધુ બિંદાસ હોય. પ્રભુપાદજી વિદેશની ધરતી ઉપર ક્યારેય નીચું મોઢું કરીને આવેલા જ નથી. કારણ કે એ ઉદ્ધાર કરવા મોટા મોટા બેરિસ્ટરો અમેરિકન મોટા મોટા સાયન્ટિસ્ટોની સામે પ્રભુપાદજી બિંદાસ બોલતા. કારણ કે હું એ કૃષ્ણનો મેસેજ દેવા આવ્યો છું અને કૃષ્ણનો મેસેજ દેવા વાળો વ્યક્તિ કૃષ્ણની સમાન સન્માનને પાત્ર છે. તું નથી કરી એક તો એ તારું દુર્ભાગ્ય છે. પછી હું આ કોઈ સામાન્ય માણસનો મેસેજ નથી આવ્યો. અખિલ બ્રહ્માંડ ભુવનનો ત્રિભુવનનો જે નાથ છે એનો મેસેજ સ્પેશિયલ તારા માટે છે એ લેવા એ દેવા આવ્યો છે ફ્રી ઓફ ચાર્જમાં વગર પૈસે કુરિયર વાળા જોડે નહીં કંઈક લઈને બેટ સહી કરાવી એકદમ પ્યોર. અને એવા પ્રભુપાદજી જો એનું મૂળ જો મિશન કે નહીં આઝાદી ભારતને આઝાદી બસ. એમનો એક મિત્ર હતો કલકત્તામાં ભક્તિ સિદ્ધાંત મહારાજ 1922 આવી રીતે એક પ્રોગ્રામ રાખ્યો હતો કે ફલાણા એરિયામાં પ્રોગ્રામ છે એમાં કોઈ એક ભગત આવતો હતો એ પ્રભુપાદજીનો મિત્ર હતો. એણે કીધું કે એ અભય એક સાધુ સંન્યાસી આવ્યા છે ભારતના જેના જેણે 65 મંદિરો બનાવ્યા એને હજારો સંન્યાસી શિષ્યો છે. પ્રભુપાદજી કે હશે આપણને શું એમ મારે ભારતને આઝાદ કરવું એ કે આઝાદ તારથી એમ નહીં થઈ જાય. એકવાર આપણે પ્રવચનમાં તો બેહી હું કહે છે પ્રભુપાદજી સાંભળવામાં બહુ ઇન્ટરેસ્ટેડ હતા. કોઈ સત્ય વાત કરતું હોય સાચી તો બહુ ધ્યાનથી સાંભળતા એને રસ હતો. પણ એને સાધુ અમુક પાખંડી હતા ને એટલે એને બહુ બધા એવા એમ હટ માનતા નહીં. એટલે કે એકવાર સાંભળતો કરો હાલતો કરો. પરાણી એમનો મિત્ર કલકત્તામાં 1922 માં પ્રભુપાદજીને લઈ ગયો. પ્રથમવાર ભક્તિ સિદ્ધાંત મહારાજને એને સાંભળ્યા અને જોયા, પણ એનું પ્રવચન એટલું યથાર્થ અને સત્ય હતું કે પ્રભુપાદજીના હૃદયમાં ઉતરી ગયું. અને એનો પૂર્વ જન્મનો ગુરુ શિષ્યનો સંબંધ તો પહેલેથી હાલો આવતો હોય, સનાતન સંબંધ છે. તો એમની દ્રષ્ટિ જેવા કેટલાય 400-500 માણસો બેઠા હતા. પ્રવચન પૂરું કર્યા પછી પ્રભુપાદજીએ પ્રશ્ન પણ પૂછ્યા, કારણ કે પ્રવચન પૂરતા કઈ ન સમજાણું તો પૂછતા કઈ જાણવું હોય. અને પ્રશ્ન સાંભળીને તરત જ ભક્તિ સિદ્ધાંત મહારાજે એમને કીધું, પ્રભુપાદજી શું પ્રશ્ન પૂછ્યો ખબર છે? કારણ કે ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું, કૃષ્ણની ભક્તિ કરો અને જન્મ મૃત્યુ માંથી મુક્ત થઈ જાઓ. કારણ કે ભાગવતમાં તો એ ગીતામાં તો એ વાત આવે. તો પ્રભુપાદજી કીધું, મારો પ્રશ્ન છે કે પેલા જન્મ મૃત્યુ માંથી મુક્ત થવાની વાત ઘરે મૂકો, આપણો દેશ હજી ગુલામ છે. ભારત ભારત કેમ થાય, ભારતને કેમ મુક્ત કરવું એ મારે જાણવું. તો પ્રભુપાદજી આવા પ્રશ્ન સાંભળે પ્રભુ જે રીતે તેમ પાળ્યું તાળીઓ પડે ને એમ ન્યાય તાળીઓ પડે. પણ ભક્તિ સિદ્ધાંત મહારાજે દાંત કાઢ્યા કે હોકા જેવો તારો પ્રશ્ન છે. કેવો મોરા, જે રીતે અર્જુન શું કહેતા હતા ગીતામાં, હું લડીશ નહીં, હું ભીખ માંગીશ, મારા ગુરુને કઈ રીતે મારું. આપણે અર્જુન ભગવાન કે તું એક નંબર નો મૂરખ છો. બોલો એક વાર મહામંત્ર, હરે કૃષ્ણ 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 હરે 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 હરે. કારણ કે જે વ્યક્તિ પોતે મુક્ત હોય એ બીજાને મુક્ત કરી શકે. ગુરુ મહારાજે હું જવાબ આપ્યો પ્રભુપાદજીને, માની લો તમારા બે હાથ બાંધેલા છે, પગ બે બાંધી દીધા છે, હવે તમે પોતે બંધનમાં છો, શું બીજાને છોડાવી શકો? તો કે ભારતને મુક્ત કરવું એટલો જ વિચાર રાખે છો? ગીતા આખી દુનિયાને મુક્ત કરવાનો વિચાર રાખે છે. પહેલી વાર ખાલી ભારતીયોને જ નહીં, અને એ કોણ કરી શકે જે પોતે મુક્ત હોય? પેલા તો તમે જ બંધાણેલા છો પ્રકૃતિના ગુણોમાં, શરીરમાં, કર્તવ્યોમાં. પોતે મુક્ત હોય એ બીજાને મુક્ત કરી શકે. અને ભારતને મુક્ત કરાવવું એ સનાતન મુક્તિ નથી, કારણ કે વળી બીજો એનો જન્મ થાય કે વળી ગુલામ બનશે. બહુ સુંદર પ્રવચન થી સમજ્યા ભક્તિ સિદ્ધાંત નું વાક્ય પ્રભુપાદજીના હૃદયમાં ધસી ગયું કે નહીં, સત્ય કહે છે કે મુક્ત હોય એ મુક્ત કરી શકે. પોતે જ બંધનમાં છે. અને મુક્તિ વાસ્તવમાં શું છે? મુક્તિ કોને કહેવાય? જન્મ મૃત્યુ માંથી મુક્તિ એ આત્માની સનાતન મુક્તિ છે ને. વળી પાછો ગર્ભમાં જવું પડે ને વળી જન્મ થાય ને વળી મરવું, તો આમાં ઠેકાણું ક્યાં છે? અને ત્યારે એ વાતને હૃદયમાં ઉતારી અને એમના પ્રવચનો એ સાંભળવા માંડ્યા, એમની બુકું વાંચવા માંડ્યા. 22 આ ઘટના 33 દીક્ષા લીધી 10 પછી. બોલો આટલા પવિત્ર ગુરુ તો કેટલો ટેસ્ટ. આપણે તો આજ ગયા હોય તો માળા બાંધજો, કારણ આપણે કઈ કરવાનું જ ન હોય ને, સસ્તું બસ. ઓલા આપણે કઈક સાંભળવા જાય ત્યાં માળા બાંધજો, આણકર જાય તો અહીંયા બાંધજો, કારણ કે ખાલી બંધાવવાની જ હોય, બીજું કઈ કરવાનું. અને ઓલા એ મોરખ લોકો હોય કે હા હા આવ્યો એક બકરો, નકર સાચા હોય કે નહીં ભાઈ તું શેમાં પેલા તું સમજો હું આજના હું ઉતાવળ થતા, કારણ કે એને એને ભેગા કરવા હોય સેવકો, એટલે ન્યાય એમ જ હાલે. કોક ન્યાય રહી ગયા મિત્ર, આ ધર્મ આમ આમ આવો ધર્મ નો વિકાસ થાય ને, એનું મૂળિયું એનું જેને મૂળ જ ન હોય એ ભાંગે, પ્લેટફોર્મ જ ન હોય, એ વૃક્ષ આગળ વધે નહીં, ભક્તિ ફળે ન લાગે એમાં, અને એ હડીને હુકાઈને મરી જાય. અત્યારે આપણી દશા આ છે ગુજરાતી ધર્મ જોવા. અહીંયા 10 પછી સમજ્યા વાંચ્યા, કારણ કે પેલા શિક્ષા પછી દીક્ષા હોય, આ તો શિક્ષા વગર ની કોરે કોરી દીક્ષા. આ તો એવું છે, આવું જે લોકો ગુરુઓ કરે છે કેવા છે ખબર? અત્યારે કોઈ સ્કૂલ હોય, યુનિવર્સિટી હોય, એમાં ટીચર તમને એમ કે તું આખું વર્ષ ભણવા નહીં આવતો, હું તને એમના પેપર 8-9 આપી દઈશ. આ એની જેવી વાત છે. શું એ કોઈ દી એવો બનેલો વિદ્યાર્થી આગળ ઉપર સાચો ડોક્ટર, સાચો સાયન્ટિસ્ટ કે સાચો એન્જિનિયર બની શકે? જે ભણવા જ નથી ગયા આખું વર્ષ, કઈ સાંભળ્યો જ નથી ટીચર આગળ, એમના એના ટીચરે એને પાસ કરી દીધો છે પૈસા લઈને, અથવા તો એ ભલે પાસ તો થઈ ગયો કદાચ, પણ એ છોકરાનું ભવિષ્ય કોઈ દી ઉજ્જવળ થાય અને એના દ્વારા કોઈ દી બીજાનું કલ્યાણ થાય? એમાં એવા બધા ચેલાઓ છે કે જેને કઈ ગીતા ભાગવત લીધા વગરના માળા યુ બંધાવી કોડે ખોટા પાસ કરી દીધેલા, એમાં એનું કઈ નહીં થાય અને એના દ્વારા સમાજનું કઈ નહીં. તો સાચો ગુરુ કીધું પેલા ક્લાસમાં આવે, ટ્યુશન હોય રખાય, ક્લાસમાં નહીં એક્સ્ટ્રા ટ્યુશન કરાવવા પડશે, તો પછી માર્ગ પરીક્ષા આપો પછી પાસ થાય અને મળશે સર્ટિફિકેટ, અને એ સાચું ગણાય ને. પણ અત્યારે આ બધી ધર્મની યુનિવર્સિટીઓ કહેવાતા જે સંપ્રદાયો છેતરે છે સમાજને ચોખ્ખા, નો શિક્ષા નો ગ્રંથ, નો કોઈ નીતિ નિયમ, સીધા દીક્ષા. તો આવા લોકો અધકચરા અને તે મૃત્યુને પામે છે. ભક્તિ સિદ્ધાંત મહારાજ બહુ સ્ટ્રોંગ હતા. આ મંદિર થી સંતો હોય ને નાળિયેર જેવા, બહાર થી કડક ભલે હોય, નીતિ નિયમ કરવું જ પડશે માળા નિયમ, અંદર થી દયા સમુદ્ર હોય એનો, કારણ કે એનું હિત કરવું છે. સમજતા બહુ વાર લાગે સંતોને. ભક્તિ સિદ્ધાંત મહારાજ ની અરે 22 થી લઈને 33 માં 10 વર્ષ પછી દીક્ષા લીધી, અને પછી 3 વર્ષે વૃંદાવન મુંબઈ હતા, પ્રભુપાદજી મળવા ગયા ત્યારે એ પોતાના ગીતા 8મો સ્કંદ લખતી વખતે કહે છે કે એમના ગુરુ મહારાજે એમને એક ઇન્સ્ટ્રક્શન, એક આદેશ આપ્યો કે અભય, ભવિષ્યમાં રાધાકૃષ્ણના મંદિરો તો બહુ થશે, બે વસ્તુ મહત્વની છે, મંદિરો અને મંદિર દ્વારા ગીતા ભાગવતનો સંદેશ લોકોને મળવો. પણ ક્યારેક ક્યારેક મંદિરોમાં એટલી તકલીફો ઊભી થાય અને મંદિરનું જે લક્ષ્ય છે ગીતા ભાગવતનો સંદેશ ભક્તિ એ બાજુમાં રહી જાય અને વહીવટ બીજો વધી જાય. પ્રભુપાજીને એના ગુરુ મહારાજ આદેશ શીખવાડે છે કે મંદિરનો બીજો ફાલતુ વહીવટને વ્યવહાર વધી જાય અને જે મૂળ વસ્તુ કરવાની છે ભક્તિ પ્રચાર મહામંત્ર જપવો એ સાઈડ થઈ જાય. જેમકે મંદિર આની માટે છે, આ કરાવવા હતું. એટલા માટે તારી પાસે જ્યારે પણ ધન આવે ને, એમના ગુરુ કહે છે જયારે તારી પાસે કદાચ પૈસા આવે, કોઈ તને આપે, તો તું એને ગીતા ભાગવત છપાવજે અને લોકોને વહેંચજે. આદેશ આપ્યો પ્રભુપાજી. પ્રભુપાજી આદેશને ઝીલી લીધો કે ને, એમ કેમ ઝીલી લે એક શિષ્ય કે નહીં, હું મારી પાસે જયારે પણ કોઈ પણ સુવિધા હશે તો પહેલું કામ હું ગીતા ભાગવત છપાવીશ અને વહેંચીશ. તો પ્રભુપાજી અત્યારે વિદેશમાં છે. આ 70 વર્ષની ઉંમરે અમે ગયા હતા અમેરિકા, અને એ વખતે 1965માં 70 વર્ષ પ્રભુપાદજીના અને ઈસવીસન 1965 ત્યારે પ્રભુપાદજી પાસે એની એક ગીતા હતી અને ભાગવતના 3 સ્કંદ એને ભારત માતા લખ્યા. 1958માં એને ઘર છોડી દીધું, પરિવાર છોડી દીધો, સંન્યાસ લઈ લીધો, અને 58 થી 65 એટલે 9 વર્ષમાં એને બહુ 9 વર્ષમાં એમણે આ ગીતા ભાગવતના 3 સ્કંદનો અનુવાદ કર્યો. પછી વિદેશની એને આખા ભારતની 14 પરિક્રમા કરી. કેટલી જુઓ, 1966માં અમેરિકા એને ઇસ્કોન સંસ્થા ખોલી, અને 1977માં એમનો સ્વધામ એને દેહ છોડ્યો. તો 1966 થી 1977 એટલે કે 11 વર્ષમાં એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદજીએ આખા ભારતની કેટલી વાર પરિક્રમા કરી? ભારતની નહીં, સોરી, આખા વર્લ્ડની. કારણ કે આખા ઇસ્કોન 104 મંદિરો એને 11 વર્ષમાં બનાવ્યા. 104 મંદિરો પ્રભુપાદજીએ 11 વર્ષની અંદર બનાવ્યા આખા વિશ્વમાં, અમેરિકા, મોસ્કો, આફ્રિકા, કેનેડા, જાપાન, મોટા મોટા કન્ટ્રીઓમાં. અને એમાં ભારતમાં તે મેન બોમ્બેનું અને માયાપુરનું અને વૃંદાવનનું 3 મંદિર ભારતના, દિલ્હીના અને અમદાવાદના, સુરતના તો હમણાં થયા પછી. આ એ વખતની વાત, પ્રભુપાદ હતા ત્યારે. અને એ વખતે 104 મંદિરનો વહીવટ, બધે જવું, પ્રવચન કરવું, એટલે એમાં જ બિઝી રહેતા, અને પોતાના જપ કરવા અને અનેક મંદિર હાલતા હોય એટલે એમાં અનેક સરકારી કામના લોચા હોય એ બધાને જવાબ દેવા, ભક્તોની વચ્ચે કઈક વાંધા વચકા હોય શિષ્યની વચ્ચે એ પતાવવા, પોતાની માળા કરવી, ઉંમર 70 વર્ષની અને 104 મંદિરનો કારભાર જેના હાથમાં છે, અને છતાં રાતે 2-2 વાગ્યા સુધી જાગી અને ભાગવતનો એ અનુવાદ લખતા. પ્રભુપાદજી 4 વાગ્યા સુધી અનુવાદ લખતા, 4 થી 4:10 10 મિનિટ સુતા, અને વળી 4 થી 9 મંગળ આરતી ઉભા રહેતા. જે વ્યક્તિ 7 વાગે 7:30 આરતી પતે એટલે ભક્તો એને મળવા આવતા સંજે રાતે, અને મળીને 1-2 કલાક એમની ચર્ચા થતી. 9 વાગે પ્રભુપાદજી પથારીમાં જતા, 11 વાગે ઉભા 2 કલાકમાં, અને 11 થી 4 સતત 5 કલાક ભાગવત લખતા. કારણ કે સંસ્કૃત હતું, એને ઇંગ્લિશ કરતા એક એક શબ્દનો, જે અત્યારે તમારી મારી સામે છે ગુજરાતીમાં. અને 4:10 થી 10 મિનિટ ખાલી આંખ બંધ કરીને ખુરશી પર બેઠા બેઠા વળી મંગળા ઉભા રહેતા અને પોતાના જપ કરતા. આટલી ઉંમરે આટલો પરિશ્રમ કરતા કરતા ભાગવત લખ્યું, અને એ ચાર ગ્રંથો 3 લઈને ગયા હતા અને પછી 4 સ્કંદ. તો આ લખતા પહેલા કહે છે કે અત્યારે હું મારા ગુરુની આજ્ઞા અનુસાર, મારા ગુરુની કૃપાથી, એની દીધેલી શક્તિથી ભાગવતના 7 સ્કંદનો અનુવાદ પૂરો કર્યો ને પ્રહલાદ મહારાજનો, અને હવે 8મો લખવા જઈ રહ્યો છું. હે વૈષ્ણવો, તમે બધા કૃપા કરો કે હું ભાગવતને સમાજને મૂળ રૂપમાં આપી શકું, જેથી સમાજની પ્રગતિ થાય, સમાજને સાચી ભક્તિ જ્ઞાન મળે. અને એની માટે એ કહે છે કે મારામાં કોઈ બુદ્ધિ નથી, મારામાં કોઈ શક્તિ જ્ઞાન નથી, મારી ગુરુની આજ્ઞાના કારણે હું મારી રીતે પ્રયાસ કરું છું, પણ તમારે બધાની કૃપાથી અને ભગવાનની કૃપાથી આજ હું 7 સ્કંદ લખી ચૂક્યો છું અને 8મો લખવા જઈ રહ્યો છું. આ છે પ્રભુપાદજીનો મૂળ ભાવ. અહીં પ્રભુપાદજી કહે છે કે આ ગ્રંથો જ્યાં વચાશે, જ્યાં એના પ્રવચન થશે, ત્યાં વ્યક્તિઓના હૃદય પીગળી જશે, એના હૃદયમાં પવિત્રતા, શુદ્ધતા, ભક્તિ આવશે અને વાસ્તવમાં કૃષ્ણની કૃપા એને મળશે. અને આજે ઇસ્કોન પ્રમાણ છે, જ્યાં ઇસ્કોનના પ્રવચન થાય, ઇસ્કોનના ભક્તો દ્વારા કોઈ દુનિયાના કોઈ સંપ્રદાયની કે કોઈ સાધુની તાકાત નથી કે એની અમે ચેલેન્જ કરીએ કે પ્રશ્ન પૂછીએ. કોઈ એવો રેકોર્ડ છે આજે જ્યાં, કારણ કે સત્ય એની સામે છે, સીધું શ્લોક ને સીધું ભાગવત જ આવશે. કોઈ મનની ઘડેલી વાત નહીં, કોઈનું ઉઠા ભણાવેલી વાત નહીં, સીધો. નહીં તો ચૂપ રહેશે, નહીં આવડે તો શું કરશે? મને ખબર નથી. અમારા ગુરુ મહારાજ અત્યારે પ્રવચન કરે છે, છતાં ક્યારેક ક્યારેક કોઈ એને પ્રશ્ન કરે તો હજારો વ્યક્તિની વચ્ચે કહી દે, મને આ વાતની ખબર નહીં. અને અત્યારના તો એક ન જાણતા હોય, પણ તમારે એનું હેઠું પડવા જ ન હતું, કઈક ને કઈક ઘૂંમડીનો ઊંધો સતો જવાબ આપે. પણ સાચા સંત હોય, એને વાંચ્યું હોય, કઈક હોય તો પ્રમાણ આજે જવાબ આપે, નકર શું કે હું નથી, ને અમારે કઈ આવ્યું નથી વાંચવા માંગતો, હું જાણતો. હું કોકને પૂછી જોઈશ આગળ, સંતો નહીં કહે છે તો કહીશ, પણ એ 2000 માણસની વચ્ચે આમ કેવું એની માટે, નકર કે અમારે એના સેલા બેઠા હોય ને કે આ ગુરુ નથી આવડતું, ગુરુ એ હાડો તેને ખોટું કઈક બાફે, પણ ખાચું કે. પણ પ્રભુપાજી જેવો આ એટલું કરવા છતાં એ શું કે છે, મારામાં ભક્તિ જ્ઞાન છે નહીં, આને કહેવાય સાચું સંત. પણ અને એવા સંતની કૃપાથી આ ભાગવતની કથા, નહીં તો બાદરાયણી શબ્દ એટલે શું, રાજો ઉવાચ એટલે શું, એક એક નાની નાની વાતો છે સમાજ સામે આ સંતની કૃપાથી આવી રહી. નગર આટલી ભાગવત સત્તા થઈ ને આવડે હું બાદરાયણ હું એ ભક્તને નહીં ખબર હોય મુકામ કહે છે, અને શ્રોતા હોય એવા નેવા છે. તો તમે, હું તમારી સામે આ 20-25 મિનિટ પ્રભુપાદજીના દ્વારા આ ભાગવત, આપણે જે કથા સાંભળવા જઈ રહ્યા છીએ, એને જે લખી છે, સમજાવી છે એના શબ્દોમાં, તો એ પહેલા પ્રભુપાદજીનો મૂળ ભાવ હું હતો એ તમારી સામે મેં પ્રસ્તુત કર્યો, અને મારા એક પરીક્ષિતનો એ પ્રશ્ન પ્રસ્તુત કર્યો, અને મહારાજ સુખદેવજી પરમ આનંદિત થયા પરીક્ષિતના પ્રશ્નને ભાવને સાંભળીને, અને પ્રેમ અને આનંદથી એનો ઉત્તર આપશે, જે એમાં ગજેન્દ્ર મોક્ષની વિસ્તારથી કથા હશે. અને આ કથાનું માત્મય છે કે જે સાંભળશે એને ભક્તિ, ધન, જ્ઞાન, એનું મંગલ, એનું સૌભાગ્ય ઉઘડી જશે, એ માણસ પવિત્ર થઈ જશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ હરે હરે. તો આ પ્રસંગ હવે આગળથી ચાલુ થશે, અને નિત્ય દર શુક્રવારે આ કથાને 3-4 મહિનામાં દર શુક્રવારે 10-15 સિટિંગમાં પૂરી થશે, જેમાં સુંદર ગજેન્દ્રજી સ્તુતિ કરશે, ભગવાન એને બચાવવા આવશે પોતાના સુદર્શન ચક્રથી, મગરના પંજામાંથી ગજરાજને છોડાવશે, અને એની અંતર્ગત સુંદર સુંદર શિક્ષાઓ પ્રસંગોનું આસ્વાદન કરશું. બધા વાલા વૈષ્ણવોને નમ્ર નિવેદન કે માનવ જીવનના આ કિંમતી સમયને ગાફલતમાં, ગાંડપણમાં વ્યર્થ ન વેડફો. ચેન્ટ હરે કૃષ્ણ મહામંત્ર આજથી અત્યારથી જપવાનો પ્રારંભ કરો, અને ભગવાને તન ધન કંઈક આપ્યું છે ને, તો એને ઠાકોરજીની સેવામાં લગાડો. બુદ્ધિ જે કાંઈ દીધેલું ભગવાનનું છે, અને એ બધી લઈ લેવાના જ કાળરૂપે, તો કાળરૂપે લઈ લઈ પહેલા કૃષ્ણ રૂપે પ્રસાદના રૂપમાં આપીને લાખો ગણું પાછું ન લઈ, બુદ્ધિમાન એને કહેવાય. એટલા માટે મારી વિનમ્ર પ્રાર્થના કે શુક્રવારે હરે કૃષ્ણ સત્સંગમાં જે ભક્તો આવે છે, એને થોડુંક પણ લાગે છે કે નહીં અમને સાચું જ્ઞાન અથવા કૃપા ભગવાનની છે, તો એ રીણ ન ચડે, અને એ માટે એટલી કૃપા તમારો ઉદ્ધાર થશે એમાં એમાં, કે હરે કૃષ્ણ મહામંત્ર સિમ્પલી જપો, કમસે કમ 16 માળા પ્રભુપાદજીએ લખી, પણ 16 ન થાય તો 4, 5, 8 સમય કાઢો, આજ મુખ્ય વસ્તુ છે જીવનની. અને બીજું, ઘરે ગીતા ભાગવત નાની નાની ઘણી બુકો છે, એ લ્યો અને વાંચો સમય કાઢીને, અને ખાસ કરીને 4 નિયમના પાલન કરો. તીવ્ર ઈચ્છા છે અમારી હૃદયથી હરે કૃષ્ણ ભક્ત સમાજની, બોરતળાવ હરે કૃષ્ણ ધામના રહેવાસી ભક્તોની, કે તમે બધા કોંગ્રેગેશન ભક્તો છો, પરિવાર વ્યવહાર ધર્મ ગ્રહસ્થ નિભાવો છો, પણ છતાં એવું પવિત્ર જીવન જીવો ચાંદી જેવું, કે અમને લોકો કહી દે નીચા અને તમને ઊંચા ગણ. જે ગળામાં માળા પહેરી છે, જે તમે તિલક કરો છો, જે તમે સત્સંગમાં જાઓ છો, એને ઉજળું કરીને બતાવો તમારા વ્યવહારથી અને તમારા વર્તનથી. એને લજ્જા આવે એવું કોઈ પણ આચરણ, એવો કોઈ પણ વ્યવહાર પ્લીઝ બંધ કરો, ન કરો. ભગવાનની કૃપા અને સંતોની કૃપા જોતી હોય તો આ બીજી વિશેષ નિવેદન છે. ઇન શોર્ટ, સાર રૂપમાં, તમે બધા બુદ્ધિમાન છો અને આમાં તમારી પાસે શક્તિ ને બુદ્ધિ જોતી હોય તો મહામંત્ર જપો, ભગવાન તમને નિશ્ચિત શક્તિ આપશે. અને તમે થોડો પ્રયાસ કરો સત્સંગ વધારવાનો, ગ્રંથ વાંચવાનો, અને કુસંગ ને છોડો. જે લોકો એવા પ્રકૃતિના છે તેને તમે મિત્ર માનીને બેઠા છો, એને વ્યવહાર કરો, બિઝનેસ કરો, પણ જે સમય પછીનો છે એને ન આપો. ડોક મારવાનો કે ગલ્લે બેસવાનો કે રાતે બોલાવી, કેટલી કેટલી ખરાબ ટેવ છે આપણે. 9-10 વાગ્યા પછી બેસવું ગલ્લે, 12 ગ્રાઉન્ડમાં 12-1 વાગ્યાથી ગપાટા, અને સવારે 8:30 સુધી હુઈ રહેવું. આ ઇન્ડિયન કલ્ચર, વૈષ્ણવ કલ્ચર નથી. ભક્ત હોય કામનો જ બોલે, કામનો જ વ્યવહાર કરે, એની વાણીમાં સત્ય હોય, યથાર્થ હોય, સ્વાર્થ ન હોય, અને બીજાના લાભદાયક એવા વચનો બોલવા જોઈએ. અને નો એવું આવડે તો મહામંત્ર તો આવડે ને, અને એ ન કરો તો મૂંગા રહેતા આવડે ને, શુભ રહેતા આવડે ને. સાંભળો જેને એવું ફાવે છે. સવારમાં વહેલા જાગવાનો પ્રયત્ન કરો. મંદિરે ન આવી ગયો તો પોતાના ઘેરે નાનું મંદિર હોય એની સામે બેસીને માળા કરો, જ્ઞાન આરતી કરો, ગીતા વાંચો. પ્લીઝ, આ સત્ય વાતો છે, તમે સ્વીકારશો તો તમને સુખ શાંતિ ને સદગતિ મળશે. એમાં અમારું કઈ જાશે નહીં, આવશે. અમારું તો સંત સાધુના રસ્તે ચાલીએ છીએ, એટલે તમને તમારા સમજી અમારા સમજી અને એક સાચો ધર્મનો માર્ગ બતાવીએ છીએ. કરવું ન કરવું, ફળ પામવું ન પામવું, તમારી ઈચ્છા સ્વતંત્રતા છે. પણ થોડુંક પણ તમને લાગતું હોય તો હું ક્ષમા ભાવથી કહું છું. કોઈ શબ્દો એવા લાગતા હોય તો મારો કોઈ ભાવ ખરાબ નથી, બોલતા તો નથી આવડતો, એમ તે બાળક છે, બુદ્ધિ વગેરેના છે. પણ તમે જ્ઞાની છો ને, મોટા છો, સમજી જાઓ કહેવાનો ભાવ. બાળક ક્યારેક ક્યારેક બાપા નાની વાત કહેતો એ બાપા સમજી જાય, ભલે ઓલો બોલી ન હોય કે બરોબર, પણ બાપા સમજે ને કે આમ કહેવા માંગે. એમ તમે બધા અમારી કરતા વધુ સમજી જાઓ છો, હું જાણું છું. તો એ સમજ્યા ત્યારે જ ગણાય, જયારે જીવનમાં ઉતારો અને આદર્શ બનો તમારી સોસાયટીમાં, તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા સમાજમાં. લોકો તમને પૂજે, સલામ કરે એવું આચરણ કરો, વ્યક્તિત્વ નિર્માણ કરો. જો તમે ભક્તિ કરશો તો દેવતાઓ પણ તમને આદર દેશે, માણા હું. કારણ કે એક સાચા વૈષ્ણવની સામે દેવતાને ઝૂકવું પડે. પ્રહલાદ સામે અગ્નિનું વરદાન હતું, કયો અગ્નિદેવને ઝૂકવું પડ્યું, ઇન્દ્રને ઝૂકવું, બધા દેવતાઓ ઝૂકે ભક્તોની સામે. એવા વૈષ્ણવ બનવાનું છે, કૃષ્ણના શુદ્ધ ભક્ત. પ્રભુપાદજી હરે કૃષ્ણ સંસ્થાથી આ સુંદર આપણને સુ અવસર આપ્યો છે, અને તમારી આગળ એટલી જ આશા છે કે તમે પણ સ્વયં ભક્તિ કરો, શુદ્ધ બનો, ખાસ મહામંત્ર જપો અને સત્સંગમાં આવો. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ. ધન્યવાદ તમને બધાને, ભગવાન સુખી રાખે એવી શુભકામના. આવો ઉભા થઈને 5-10 મિનિટ ભગવાન નામ સંકીર્તન કરીએ, ત્યાર પછી પ્રસાદ લઈએ. હરે કૃષ્ણ.